जुष्टौ मुक्तगणैर्निजाक्षरपदे दिव्याकृते सादरम् यो भक्तौ प्रगटिबहुदया धर्माजनश्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवेत्तुं साधुश्च धर्मं शुभम् ध्याये तं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा ॐ श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये राजाधिराजाय परात्परा सर्वान्तर्यामिणे सर्वावतारिणे सर्वोपरि श्री स्वामी नारायणाय नमो नमः सर्वकारण कारणाय सर्वप्रकाशकाय सर्वाधाराय सर्वप्रेरकाय परमध्येयस्वरूपाय श्री स्वामी नारायणाय नमो नमः श्री हरि कृष्ण महाराजाय नमो नमः सदानंददायिने आनंद घनमूर्तये श्री सहजानंद स्वामी ने नमो नमः कठिन तपकारिणे महातपस्वी श्री नीलकंठवर्णि राजाय नमो नमः साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो नमः बालरूपाय महामनोहराय अतिसमर्थाय हसमुखाय श्री घनश्याम महाराज नमो नमः आदिगुरवे सद्गुरुवर्याय श्री हरि स्वरूपाय श्री गोपालानंद मुनये नमो नमः सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः सद्गुरु श्री गुणातीतानंद मुने ब्रह्मानंद स्वामी ने नित्यानंद स्वामी ने सुखानंद स्वामी कृपानंद स्वामी ने च नमो नमः सद्गुरु श्री शतानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने योगानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने व्यापकानंद स्वामी ने भाई रामदास स्वामी ने निष्कुणानंद स्वामी ने भायत्मानंद स्वामी ने प्रेमानंद स्वामी ने आनंदानंद स्वामी ने परमहंसानंद स्वामी ने इत्यादि सर्वे नंद सद्भ्यो नमो नमः मम गुरु श्री राधारमण स्वामी ने नमो नमः सर्वधामस्थ सर्वमुक्तेभ्यः प्रगट सर्वसाधु हरिभक्तेभ्यो नमो नमः श्री स्वामीनारायण मंदिर कालीबाग गुरुद्वारा द्वारा आयोजित आ रवि सभा छे विक्रम संवत 2069 आसो सुद बीज तारीख 6 ऑक्टोबर 2013 रविवार सद्गुरु श्री आनंदानंद स्वामीनु आख्यान घणा समयथी चाले छे एनी आ सभा छे संप्रदायना एक मोटा संते केवी रीते परमात्मानी प्राप्ति करी एनी आ अणमोल कथा छे आवा संतना आख्यानमांथी मारी तमारी त्रुटियो पकड़ाई छे આપણા પરમ ધ્યેય પરમાત્માને પામવામાં જે કાંઈ કસર રહેતી હોય એ ઓળખાય છે, અને એ કસર ટાળવાના ઉપાયો પણ આમાંથી મળે છે. અને ભગવાન શ્રી હરિને પામવાનું કામ જે યુગો યુગથી બાકી છે એ પૂરું થાય છે. આપણે ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ. ભગવાન આપણને એવું બળ આપે કે આપણે પરમાત્માની આજ્ઞામાં રહી શકીએ. દેહની આજ્ઞામાં, ઇન્દ્રિયોની આજ્ઞામાં, અંતકરણની આજ્ઞામાં આપણે રહીએ છીએ. આ જગતના જે કોઈ જીવો હોય એના પ્રભાવ તલે આવીને એની આજ્ઞામાં રહીએ છીએ, કાં તો અહંતા મમતા કરીને આપણે એમાં બંધાઈને એને આધીન રહીએ છીએ. પરંતુ સર્વોપરી સર્વાત્મા ભગવાન શ્રી હરિને વિશે પ્રીત કરી અને એની આજ્ઞામાં રહીએ તો આપણું કામ થાય. આ લોક પરલોક સંબંધી બધું જ થાય. ભગવાન ભક્તના છે, ભક્ત ભગવાનનો છે, એ બેયને અરસપરસ નાતો જોડાણ છે. ભક્તને ભગવાન પામવા છે અને ભગવાનને પણ ભક્તને મળવું છે. ભક્તને એવો બનાવવો છે કે તે અખંડ પોતાની મૂર્તિનું સુખ માણે. ભગવાનને જો જીવાત્માને પોતાનું ધામ અને પોતાનું સ્વરૂપ પમાડવાની ઈચ્છા ન હોય તો પરમાત્મા ધરતી ઉપર અવતાર લઈને શું કામ આવે? પોતાને હાથે શિક્ષાપત્રી શું કામ લખે? ત્યાંથી પોતાના પ્યારા મુક્તોને લઈને અહીંયા આવે છે અને ભગવાનને આ લોક જરાય ગમતો નથી તો પણ અહીંયા રોકાઈને કેટલીય બધી મહેનત કરે કરાવે છે. એ બધાની પાછળ પરમાત્માના હૃદયનો આશય સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાન પણ આપણને તેના ધામમાં લઈ જઈને તેનો મહા આનંદ આપવા ઈચ્છે છે. બસ એ કહે એમ એની ઈચ્છા મુજબ આપણે આ એક અવતાર જીવી નાખીએ. હવે આજ દિવસ સુધી જેમ જીવાય એમ, પણ હવેથી જો સમજીને હરખું જીવીએ. એક ખાનગી પ્રશ્ન પૂછવો છે. કોઈ નારી એના પતિને પરણીને હોંપાય એની થાય અને કહે કે તમે મારા સ્વામી અને હું તમારી, પછી એ એના પતિ માટે ન જીવે અને કોઈ બીજા પુરુષ માટે જીવે તો પછી એ એના પતિની કહેવાય? એ સનાથ કહેવાય? નાથ હોવા છતાં અનાથ થઈ, બીજાનો સાથ લીધો એટલે અનાથ થઈ. તમારે માટે જીવીએ સદા રહીને સનાથ, ધણીવાળા રહીએ અર્થાત તમ જેવા પુરુષોત્તમ નારાયણને માથે ધણી રાખીએ, બીજા કોઈને ધણી ન બનાવીએ અને તમારા માટે જીવીએ, બસ એટલી પ્રાર્થના કરી. મને એમ થયું કે બે દિવસ અહીં છીએ તો મહાત્માઓને રાજી કરી. જોકે આ મહાત્મા ખાઈને તો રાજી થાય નહીં, આને તો ભગવાનમાં જોડીએ જ રાજી થાય. ઇન્દ્રિયોના સુખો ને દેહોના સુખો મહાત્માઓને છોડી દીધા હોય એને તેને નડતર રૂપ લાગે, પણ એને જેટલું ભજન કરાવીએ, ભગવાનમાં જોડીએ, ઇન્દ્રિયો અંતકરણના વિષયો થકી બચાવીએ અને આત્મરૂપ બનાવીને ભગવત સ્વરૂપ સાથે લગાડીએ તો મહાત્મા મારા ઉપર બહુ રાજી થાય. તમે હા સા ગુરુ, સમજ્યા? કારણ કે પ્રહલાદજી 7 વર્ષની ઉંમરના હતા અને નરસિંહ ભગવાન તો હમલામાં જ નીકળ્યા. કીધું પ્રહલાદજી મોક ભાઈ માક જે માક તે હાલો. ત્યારે પ્રહલાદજી એમ કીધું કે જુઓ પ્રભુ, તમારે આવું બધું અમને જીવને કહેવું નહીં, અમે જીવ મૂળ વિષયના કીડા, તે ભખ લઈને વિષય માગીને બેહીએ. હે, માગવા ના કહેશો કોઈ, અમને બીજું માગવા જ ના આવડે, વિષય જ માગી બેહીએ. અને પ્રભુ વિષય માગે તમારી પાસેથી એ ભગત નહીં, અને જો તમે વિષય આલો તમારા ભગતને તો તમે ભગવાન નહીં. આવી વાત પેલા 7 વર્ષના પ્રહલાદે ખુલ્લી કરી કાઢી, બોલો ભગવાન આગળ. ત્યારે આ તો બધા સંતો છે, 7 વર્ષના નથી, સમજ્યા? કોઈ હાથ તેરી, કોઈ હાથ ચોકવું, કોઈ હાથ પંચું છે. એને તો પ્રહલાદ કરતા વધારે જ્ઞાન હોય જ ને ઉંમર પ્રમાણે. પાછા બધા કથા કરે, પ્રહલાદને તો કથા કરતા કંઈ આવડતું. એટલે વ્યાસપીઠે બેહીને એ બાળકોને નિશાળમાં વાત કરતા હતા કે બોલો નારાયણ નારાયણ. ઘણાને એમ તો ભગવાનનો મહિમા પ્રહલાદજીએ કરાવી દીધો હતો. કેમ? તે સંતોને તો આવું બધું પીરસીને જમાડીએ તે એવું લાગે કે આ તો બધું થોડું અમારે આવું જોઈશે, અમારે તો મૂર્તિનું સુખ જોઈશે. પણ આપણે જરા કેમ કાકા બોલ્યા નહીં, હુકાઈ ગયા છે તો થોડુંક જમાડીએ ને, કે હુકાઈ જવા દેવા છે? થોડુંક શરીર સારું હોય તો ભજન થાય, શરીરથી ભજન થાય એમ કહો. અશે તમારી અરે બોલાય નહીં. ભજન આત્માથી થાય છે, શરીરથી નહીં. આત્મા પરમાત્મા સાથે જોડાય છે, શરીર નહીં. આત્માનો ઉદ્ધાર થાય છે, શરીરનો નહીં. અને આપણે જીવ ભગવાનને દેવાનો છે. દેહ તો ભગવાને આપણને આપ્યો છે, એ આપણો છે નહીં તે દેવાય. તમારી વસ્તુ હોય તમારે કોકને અપાય, કોકે તમને આપી હોય એનું દાનેશ્વરીના દીકરા થઈને દાન ન કરાય. કેમ? જે એની પાછું હાલવાનું હોય ને, પાછું પેલો માગે ત્યારે આપણે કહીએ, એટલે એ તો મેં દાનમાં દઈ દીધું, તારા બાપનું હતું દાનમાં દઈ દીધું. યાર મેં તને આપ્યું હતું 5 દી ખાલી વાપરવા, પાછું લે. એમ આ શરીર છે ને આપણને ભગવાને થોડા દિવસ વાપરવા આપ્યું છે, ભગવાને આપેલું છે. તે આ ભગવાનને હું દાનમાં દેવાનું? હવે એને આપણને આપેલું છે. આપણે આપણો આત્મા પરમેશ્વરને દેવાનો છે, આત્માની વૃત્તિઓ ભગવાનમાં રાખવાની છે, બસ એ કામ કરવાનું છે. અને એને જ સમર્પણ કહેવાય ને ભજન કહેવાય. આપણે ભગવાનના થઈ જાય, બસ ભગવાનને હોપાઈ જાય. આનંદાનંદ સ્વામીનું આખ્યાન પણ એવું સરસ છે, ભગવાનની આમાં બહુ જ સારી વાતો છે, સમજવા જેવી બાબતો છે. સંવત 1882માં મહારાજ સંતો સાથે જેતલપુર પધાર્યા. કેમ જે મહારાજે ગંગામાંનું એક નવું ઘર હતું ને ત્યાં સંતો પાસે પડાવી નાખીને મંદિર શરૂ કરાવી દીધેલું, સમજ્યા? અને ડોશી બહુ ખીજાણેલા, મહારાજને સાધુને મોટ મોટી ગાળી દેવા માંડ્યા ગંગામાં, હે મારું નવું મકાન પડાવી નાખ્યું, મને પૂછ્યું નહીં. તે ગામના અમુક લોકો આવ્યા, બરાબર છે કે સ્વામિનારાયણ એવા જ છે, અને ડોશી ગામના ઉપર તૂટી. ખબરદાર મારા ભગવાનને સાધુને જો એક શબ્દ બોલ્યા તો. તે ગામના કે મારી તમે ગાળ્યું દેશો ને? તો કે હું દઉં, હું હા સાધુડાઓને ગાળ્યો હું દઉં. કેમ? તો સાધુડા તો મારા દીકરા છે, મારા દીકરાને હું ગાળ્યો દઉં, મા હોવાના નાતે. અને સ્વામિનારાયણ મારો દીકરો છે, તે મારા દીકરાને હું તો ગમે એમ કહું, પણ તમે કોણ, ક્યાંના છો, ભાગો. તે ગામના કે આ ડોશી અવળી ફાટી, આવો ખેલ થયેલો, સમજ્યા? એની જગ્યાએ મકાન પાડી અને ત્યાં મંદિર કર્યું. અને મહારાજે કીધેલું જરા તૈયાર થઈ જાય એટલે આપણે વિધિ મૂર્તિ સ્થાપન ની કરીશું. તો મહારાજ પધાર્યા છે, ગામના માણસોએ હામયું કર્યું, વાતે ગાતે હવ મહારાજને લઈને ચાલ્યા. નાનું એવું મંદિર ગંગામાં નવા ઘરે ચાલુ કરાયું હતું, પૂરું ન થયું. મહારાજને ત્યાં લઈ ગયા હામયું હતા. મહારાજ ઘોડીએથી ઉતરીને એની કોળીમાં ઢોલિયા ઉપર બિરાજ્યા. મંદિર જોઈને રાજી થયા. પછી ગંગામાં અને ગામના સર્વે સત્સંગી કહે, મહારાજ સામાન જે જોઈએ તે સર્વે તૈયાર છે, માટે મૂર્તિઓ પધરાવો. ત્યારે મહારાજ કહે, જે વેદિયા બ્રાહ્મણ જોઈએ તે આવે છે. ગોપાલ સ્વામી આનંદાનંદ સ્વામીને બોલાવો. પછી ત્યાં બે જણને બોલાવ્યા, તે આવીને પગે લાગીને ઊભા. મહારાજ કે સંતો, મંદિરનું કામ સર્વે ધીરે ધીરે પૂરું થશે અને મૂર્તિઓ તો પધરાવીએ, પછી વેદિકા કરાવીને આડા વાંસ બંધાવ્યા અને શ્રીકૃષ્ણ બળદેવજી તથા રેવતીજીની મૂર્તિઓ લાવ્યા અને ચાર વેદ બ્રાહ્મણનું રૂપ લઈને મહારાજને પગે લાગ્યા, પછી ગોપાલ સ્વામીને પગે લાગીને દિવ્ય રૂપે આવેલા વેદો મૂર્તિઓની પ્રતિષ્ઠાના કામ કરવા માંડ્યા. મહારાજને પગે લાગ્યા, પછી ગોપાલ સ્વામી પગે લાગ્યા અને પછી આ બધા મૂર્તિ વિધિમાં જોડાઈ ગયા. ત્યારે મહારાજે આશારામને અને મૂળજી બ્રહ્મચારીને બોલાવીને કહ્યું, જે બ્રાહ્મણની ચોરાશી કરવી છે અને ગામ પરગામના સત્સંગી તથા બધા બીજા પણ અન્નાર્થીઓને જમાડવા છે, કોઈ જમ્યા વિના રહેવા ન જોઈએ. ત્યારે બ્રહ્મચારી કહે, જે ચોકા કરીએ તે એક સાધુનો ને એક બ્રહ્મચારીનો. ત્યારે મહારાજ કે, બહુ સારું, કરો ચોકા. ચોકા સમજ્યા તમે? રસોડા જૂના જમાનામાં કહેતા ચોકા કરીએ, એક સાધુનો ને એક બ્રહ્મચારીનો, એટલે એક બાજુ સાધુનું રસોડું કરીએ ને એક બાજુ બ્રહ્મચારીનું રસોડું કરીએ. મહારાજે હા પડે. પછી અયોધ્યા પ્રસાદજીને પૂછ્યું, જે શેલાને પાઘડીઓ છે? ત્યારે તેમણે કહ્યું, જે હા મહારાજ, ઘણી પાઘડીઓ ને ઘણાય ખેસ પીડ્યા છે. પછી મહારાજ ઉતારે પધાર્યા. પછી બીજે દિવસે ફાગણ વદ આઠમને દિવસે મહારાજે જેતલપુરમાં પ્રતિષ્ઠા વિધિ કર્યો. પછી શ્રીહરિ થોડા દિવસ જેતલપુર રોકાયા, પછી નીકળી ગયા છે. સંવત 1882 ચૈત્ર 4 દિવસે સંધ્યા સમયે શ્રીહરિ બળદેવજીના મંદિરના ચોકમાં ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા એકવાર. તે સમયે સંતોએ પ્રશ્ન કર્યો, મહારાજ યતિ કોને કહીએ? ત્યારે શ્રીહરિ કહે, જેને દ્રઢ બ્રહ્મચર્ય હોય અને સર્વ ઇન્દ્રિયો પોતાને વશ હોય તેને યતિ જાણવો. હનુમાનજી તથા લક્ષ્મણજી યતિ હતા અને હમણાં આ બ્રહ્માનંદ સ્વામી છે તે પણ યતિ જેવા છે, વગેરે પ્રગટ સંતોના મહિમાની વાત કરી. પછી આનંદાનંદ સ્વામીને જેતલપુરમાં મોટું મંદિર બાંધવાનું કહ્યું. હા બીજું, તમે 82 ચૈત્ર 4 દિવસે મહારાજે આજ્ઞા કરી કે આ જગ્યાએ મોટું મંદિર બાંધ્યો. તે કૃષ્ણાનંદ સ્વામીએ પોતાના હરિચરિતામૃત નામના ગ્રંથના 62 કહ્યું છે, સુણો આનંદ સ્વામી સુજાણ, પુર જેતલ ધામ પ્રમાણ, કરો મંદિર મોટું અપાર, જાણે જગતમાં સહુ નર નાર. આમ આજ્ઞા કરેલી છે, તે આ ગ્રંથમાં લખેલી છે. આ શ્રીહરિની આજ્ઞા મુજબ તેઓએ જેતલપુર મંદિર બાંધવાનું મનમાં નક્કી કર્યું હતું, પણ એવો યોગ આવે ત્યારે મંદિર થાય ને, કઈ એમનામ થાય જ ભાઈ મંદિર, હતું જ મનમાં કે ટાણું આવે તો જેતલપુરમાં મંદિર કરવું. આનંદાનંદ સ્વામી અમદાવાદમાં મંદિર કર્યું, ભરૂચમાં મંદિર કર્યું, ભાઈ જેતલપુરમાં મંદિર કરવાનું બાકી છે મનમાં હતું. અને એમને અમદાવાદ દેશમાં આવવાનું થયું અને ત્યાં આવ્યા. પછી જેતલપુર મંદિર બાંધવાનું વિચારતા હતા ત્યાં પેલા ભરૂચ વાળા પરશુરામ તુઈરામ શેઠ આવ્યા, પચા લીધા હતા ભરૂચ મંદિર બાંધવામાં, પચા એની પાસે હજી જમા હતા. આ પરશુરામ તુઈરામ આનંદાનંદ સ્વામીની બેંક હતા, પચા એમાં જમા હતા. સ્વામીએ તેને કહ્યું, શેઠજી, તો કે બોલો સ્વામીજી, પેલા પચા આપણા બાકી છે એ લાવો. હો શેઠ કે, સ્વામી કો એટલા દઈ દો. સ્વામી કે, વધારે નહીં, કીધું એટલા આપો, આવો પાછા, ખેંચાતું એટલું ખેંચી લેવું એવું નહીં. આને કહેવાય સંતોષી મહાત્મા. શેઠે રૂપિયા 50,000 લાવીને સ્વામીને આપ્યા અને મહારાજની ઈચ્છાથી પછી સ્વામી અમદાવાદથી જેતલપુર મંદિર બાંધવા માટે પધાર્યા, જ્યાં ભગવાન સ્વામિનારાયણે યજ્ઞ કર્યા છે, જ્યાં અનેક પ્રકારની લીલાઓ કરી છે, એવા મહાતીર્થ સ્થાનમાં મોટું શિખરબંધ મંદિર સ્વામીએ આદર્યો. ફટાફટ કામ ચલાવ્યું, એમ તો સ્વામી બહુ જ હોશિયાર હતા, આવા કામોમાં તો તેઓ પારંગત હતા. જોત જોતામાં મંદિર પૂરું કર્યો અને આચાર્ય અયોધ્યા પ્રસાદજીના હસ્તે વિક્રમ સંવત 1893 ફાગણવદ 8 દિવસે દેવોની પ્રતિષ્ઠા કરી. સ્વામિનારાયણ ભગવાનને નાનું એવું મંદિર કરીને 82 ફાગણવદ 8 કરી હતી. આનંદાનંદ સ્વામીએ 93 ફાગણ વધાય છે અમે પ્રતિષ્ઠા કરી. ત્યાં લખ્યું છે શાસ્ત્રમાં, ત્રાણોની સાલે જેતલપુરમાં અતિ આનંદ લાવીને ઉરમાં થાપ્યા કૃષ્ણ રેવતી બળ દેવ અયોધ્યા પ્રસાદે સ્વયંભેવ હરિ કૃષ્ણની મૂર્તિ તે પાસ પધરાવી ધરીને હુલાસ. પછી હરિકૃષ્ણની મૂર્તિ પણ એક ઉમેરી પધરાવી. આનંદાનંદ સ્વામી વચન સિદ્ધ મહાત્મા હતા, અતિ સમર્થ પુરુષ હતા. મહારાજ તેમને અનેકવાર દર્શન આપતા. જાણો પોતે રામગલોલા અયોધ્યાના અખાડાના સાધુ હતા એટલે ત્યાંથી આવેલા, એટલે ચીપીઓ લોઢાનો એમની આર્ય હતો. એમ કહેવાય છે કે ચીપીઓ હાથમાં રાખી અને સ્વામીએ રેવતી બળદેવ વગેરે દેવોમાં દૈવત મૂકેલું એટલે ત્યાં જે કોઈ દર્શને જાય એ શ્રદ્ધાળુના મનોરથ આજે પૂરા થાય છે. દેવો સ્થાપ્યા પ્રતાપી જેતલપુરની માય,
દેવો સ્થાપ્યા પ્રતાપી જેતલપુરની માય,
જેતલપુરની માય,
જેતલપુરની માય,
દર્શન કરતા દેવોના,
દર્શન કરતા દેવોના,
અરે એવા દર્શન કરતા દેવોના,
દર્શન કરતા દેવોના,
પુણ્ય અતિશય થાય દેવો સ્થાપ્યા, દેવો સ્થાપ્યા પ્રતાપી જેતલપુરની માય,
દેવો સ્થાપ્યા પ્રતાપી જેતલપુરની માય,
યાત્રા કરતા ત્યાંની તો જીવ સુખી થઈ જાય,
યાત્રા કરતા ત્યાંની તો જીવ સુખી થઈ
જાય, થઈ જાય, યાત્રા કરતા ત્યાંની તો જીવ સુખી થઈ જાય,
યાત્રા કરતા ત્યાંની તો જીવ સુખી થઈ જાય.
પૂનમ અમાસે જાય તો પૂનમ ભરે અમાસ ભરે વિઘ્ન સહુ દૂર થાય, થાય દેવો સ્થાપ્યા, આજ દેવો સ્થાપ્યા પ્રતાપી જેતલપુરની માય,
દેવો સ્થાપ્યા પ્રતાપી જેતલપુરની માય,
સ્વામીએ જેતલપુરની માય. હરિની આજ્ઞાથી આનંદાનંદ સ્વામીએ આ રીતે જેતલપુરમાં મંદિર બનાવ્યું. આરાધ્ય ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા રેવતીજી બળદેવજીની પ્રતિષ્ઠા થઈ, સર્વત્ર જય જયકાર થયો. પછી આનંદાનંદ સ્વામીએ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે જેતલપુર મંદિરમાં બિરાજિત દેવોના થાળ માટે, આજીવિકા માટે ગામડી વગેરે ગામની માંગણી કરી કે હવે તમે થોડા ગામ આ મંદિરને આપો જેથી તે ગામનો ધર્માદો વગેરે અહીંયા આવે અને આ મંદિરનું ખર્ચ નિભાય, નિભાવ થાય ઉપડે. પછી આચાર્યશ્રીએ સ્વામી ઉપર અતિ રાજી થઈ ગામડી નારાયણનગર બારેજા નવાગામ અસલાલી વગેરે 12 ગામો જેતલપુર મંદિરની આજીવિકા અર્થે અર્પણ કર્યા. હજી તે ગામનો ધર્માદો જેતલપુર જાય છે અને કહ્યું, સ્વામી આપ સમર્થ છો માટે ગામડી ગામ ઉપર વિશેષ નજર રાખજો. ત્યાં હરિભગત બહુ સારા હતા. આવા જેતલપુર ધામનો મહિમા ગાતા નિષ્કળાન સ્વામીએ ભક્ત ચિંતામણિ પ્રકરણ 138માં કહ્યું, ભાઈ અદભુત કહ્યું, ધન્ય ધન્ય જેતલપુર ગામ વાલે જેને કર્યું નિજ ધામ,
ધન્ય
જેતલપુર ગામ વાલે જેને કર્યું નિજ ધામ, તેમાં મરે પાપી નર નાર તે પણ ન જાય જમને દ્વાર, જાય જમને દ્વાર, વાલા ભક્તો, તેથી જ દર પુણ્યમે અમાસે અસંખ્ય ભક્તો જેતલપુર દર્શને જાય છે. ત્યાંના પ્રાંતના માણસો, અમદાવાદના આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ ઘણી વખત પૈદલ યાત્રાએ ગયા છે. બે વાર તો મોટા સંઘ કાઢીને ગયા છે. સ્વામીએ જે ચીપીઓ હાથમાં રાખી દેવોમાં દૈવસ થાપ્યું હતું તે સ્વામીનો પ્રસાદીનો ચીપીઓ અને એક થુંબડી હાલ પણ જેતલપુર મંદિરમાં છે. જાઓ તો દર્શન કોકને પૂછીને કરજો. આવી વાતો છે, આ બધી સત્ય ઘટનાઓ છે, પુરાવા સાથેની. સમર્થ સંતની વાત તો જ્ઞાન જુદી જ જાણ.
સમર્થ સંતની વાત તો જ્ઞાન જુદી જ જાણ.
જી સમર્થ સંતની વાત સમર્થ સંતની વાત તો જ્ઞાન જુદી જ જાણ. શ્રી હરિયે માં અખંડ છે, શ્રી હરિયે માં અખંડ, મોટા સંત માં શ્રી હરિયે માં અખંડ છે,
શ્રી હરિયે માં અખંડ છે.
તેથી સામર્થ્ય ખાણ,
તેથી સામર્થ્ય
એને લઈને એવા સંત સામર્થ્ય ની ખાણ હોય, અપાર સામર્થ્ય વાળા હોય. ધારે તે સહુ કરી શકે,
ધારે તે સહુ કરી શકે,
શ્રી હરિને જ પ્રતાપ,
શ્રી હરિને જ પ્રતાપ.
સંત જે ધારે તે બધું જ કરી શકે છે, પણ પરમાત્માના પ્રતાપે, પોતાનો પ્રાઇવેટ પ્રતાપ નથી. આ વાતને આપણે સમજી રાખવી, સંતમાં ભગવાન જોવાની ટેવ પાડવી, ભગવાનથી સાધુને અલગ પાડવાનો ધંધો ન કરવો. ધારે તે સૌ કરી શકે,
ધારે તે સૌ કરી શકે,
શ્રી હરિને જ પ્રતાપ,
શ્રી હરિને જ પ્રતાપ.
અવતારી ધરાવ પરે,
અવતારી ધરાવ પરે,
આવ્યા આ ફેર આપ,
આવ્યા આ ફેર આપ,
આવ્યા આ ફેર આપ,
આવ્યા આ ફેર આપ.
સમર્થ સંત ની વાત જેતલપુર મંદિર બનાવ્યું એ વાત કરી. હવે સ્વામી જેતલપુર જ રહેતા હતા, ત્યાંની એક અદભુત વાત છે. આનંદ સ્વામી અને માંડણ ભગતની આ બે પોતપોતાની રીતે વિશેષ છે. આપણે તો એમાંથી કાંઈક સમજવું છે, શીખવું છે. સંતો ખાસ આ બધું આપણે શીખવાનું, સાધુ લોકોએ. સાધુનું આખ્યાન સાધુ લોકોને વધારે કામનું હોય છે, અને હરિભગતનું આખ્યાન હરિભગતને વધારે કામ લાગે. એમાં કોઈ ગ્રસ્થ બહેનનું આખ્યાન ગ્રસ્થ બહેનને, ત્યાગી બહેનનું આખ્યાન ત્યાગી બહેનને વધારે કામ લાગે, પ્રેરણા આપે. એના માર્ગનું હોય ને એટલે. આનંદાનંદ સ્વામી જેતલપુર રહેતા, સ્વામી માનસી પૂજા કરે ત્યારે મહારાજ પ્રત્યક્ષ જમતા, દર્શન દેતા. તે એક સમયે માનસીમાં જમતા જમતા મહારાજે આનંદ સ્વામીને વાત કરી, સ્વામી વાડીમાં બીજા કોઈ માણસ રાખો, કામકાજ માટે બીજા માણસ રાખો. કેમ જે માનંદ ભગત વાડીમાં રહે છે, વાડી ટોવે છે, એટલે કે વાડીનું રખોપું કરે છે, રખેવાળી ને અમારું ધ્યાન કરે છે, તેથી તેને ધ્યાનમાં વિક્ષેપ થાય છે. સાંભળ્યું, માંડણ ભગતને ધ્યાનમાં વિક્ષેપ થાય, માટે તેમને ધ્યાનમાં વિક્ષેપ ન થાય તે માટે બીજો માણસ રાખો કોક વાડીનું કામકાજ કરવા, તો માંડણ ભગતને ધ્યાનથી અમારી મૂર્તિનું સુખ લેવાય. તમે કહેશો કે આ માંડણ ભગત કોણ? જેતલપુરની બાજુમાં ગામડી ગામ છે, હમણાં એનું નામ આવ્યું હતું, એ ગામડી ગામના આ હરિભગત હતા. એટલે મોટી ઉંમરે પછી ત્યાં સ્વામી ભેળા સમર્પિત થઈને જેતલપુર મંદિરે રહેતા અને વાડી વગેરેનું કામ સંભાળતા. તમારે એ બધાને સમર્પિત થવું છે ને મોટી ઉંમર થાય ત્યારે, ક્યારે થવું છે પૂછી લઈએ આપણે. તમે મોટી ઉંમરે ક્યારે કયો, ટાંગા ઠરડાઈ જાય પછી? હે પોપટલાલ, મોટી ઉંમર ક્યારે કહો? તમારું નામ આવ્યું વ્યાસપીઠેથી, આટલા બધા બોલો કોઈનું નહીં તમારું. અમૃતલાલ શું કહો છો? અમુક અમુક મારા ધ્યાનમાં હોય પાકા ટબા જેવા બોર. મોટી ઉંમર ક્યારે થાય તમારે? આપણા સત્સંગની પહેલેથી એવી રીત છે કે છોકરા રળે એવા થાય એટલે પછી જે પુરુષ હોય તે સંતો ભેળો મંદિરે રહે, અને ડોશી હોય તે ડોશીને મંદિરે ડોશી ભેળી રહે અને ત્યાં સેવા કરે અને પૂરું કરે. પછી સંસુદરની જેમ દરમાંથી નીકળો જ નહીં, પછી દરમાં પાણી રેડવું પડે ને કાં કેરોસીન. જોવા માંડણ ભગત જેતલપુર મંદિરમાં રહેતા હતા, વાડી વગેરેનું કામ મંદિરનું સંભાળતા હતા. કોને કોને ઈચ્છા છે આજ હવે વાત કરી દો. કોઈને છોકરા રળે એવા થઈ ગયા હોય ને એને ઢોહરું બરાબર કાંધે લઈ લીધું હોય તો આપણે ત્યાં જઈને માથું મારવું નહીં, સમજાણું? હા, ખાલી સાંભળે છે બધા, માત્ર સાંભળે છે. ઘણા તો નાની ઉંમરના ભગવાનના મંદિરમાં બેસીને ભગવાનની સેવા કરે છે, આ મોટી ઉંમરના નીકળતા નથી. બોલો, ઘર ન મૂકે, મંદિર મૂકે પણ ઘર ન મૂકે. આમાં છે તો ઘણા ઉંમરવાળા, પણ હવે કેમ કરીશું સંતો? નીકળશે આવડા એ વચાર છે, એમનું થાય છે મનમાં કઈ થાય છે હળવેળ હળવેળ. તમારે છેલ્લા જિંદગીના થોડા વર્ષો પણ સાધુ ભેળા રહીને ભજન કરવું છે કે ઘરમાં ઘરમાં મરવું છે, આ ચોખ્ખું કરો. મારી અરે આમ ન હાલે, અમે કાયમ કથા કર્યા કરીને તમે બોથો હલાવીને આમનો માંભળ્યા કરો, આમ ન હાલે. અમારી કેટલીક વાતો તો આ યુવાની આવો અટાણથી પકડી લે છે, એમાં એનું જીવન ટ્યુનિંગ બગડી જતા જરા બેચરાઈ જાય છે. યુવાનિયાઓએ અમુક વાતો જે વૃદ્ધોની ખાસ ગ્રંથોમાં લખી હોય ને અમારા જેવા એને ઉદ્દેશીને કહેતા હોય ત્યારે થોડીક ધીરજ રાખવી, પણ તમારું લોહી જ ચંચળ હોય છે એટલે તમે એ વાતને ઝડપી પકડી લો છો, અને આ ઠરી ગયેલા લોહીવાળા વાતને અડતા જ નથી. બોલો, એના હારું વાત કરીએ ને એ વડે નહીં. લ્યો, હે મંદિરમાં રે નગીન કાકાની જેમ, જો આ ચાવડાજી આવી ગયા. હે તો આમાં ઘણા આવી ગયા છે. અમરીશભાઈ નાની ઉંમરમાં તૈયાર થઈ ગયા છે, હજી તેને એક છોકરો પરણાવવાનો બાકી છે. બોટાદરાની એક બાકી છે, પછી બોટાદરા ઘરનું પાણી પીવાનું નથી, પાકુશ જવાનું નહીં કરે, સમજ્યા? મહેશ ઠક્કર ઠેલો લઈને આવી ગયા છે મહિના પૂરતા, ઘણા જોર કરે છે. જો અમારે અશ્વિનભાઈ ભટ્ટ મદ્રાસ મૂકીને ખાસ સંતોની સેવા કરવા વડોદરા આવી ગયા છે. અશ્વિનભાઈ ભટ્ટ ઓળખો? અશ્વિનભાઈ ભટ્ટ બોલો બોલો. હું એમ આ એ પોટે મદ્રાસમાં તેઓનું ખૂબ માન હતું, ધંધા પાણી બહુ સારા ચાલતા. તો પણ છોડી દીધું, છોડ્યું છોડ્યું, પછી હોમું નહીં જોવાનું. એટલે અહીંયા સંતો ભેળા મંદિરે રહે છે, ઘરે રોટલા પાણી કરી આવે છે, ઘર નજીક રાખ્યું. આમ મનુષ્ય જન્મ સફળ કરી રહ્યા છે તો શું આપણને આવું કાંઈ હોજે નહીં બીજાને કોઈને? વાતો કરો છો ત્યાં? આમાં ઘણા ધોળી દાઢીઓ વાળા છે. મૂળ વાત એવી છે, ખીલે ન બાંધ્યા હોય ને તો એમ સમજે કે હું બાંધેલો છું એમ. ત્યાંથી કોક જો દંડાવાળી કરે ને તો ભાંભરીને મંદિર ભેગા થાય, સ્વામી મારો મેળ પડશે. હા હા આવો આવો આવો, તમારો પડી જાય મેળ, હું ન પડે. એક ખાટલો તમને આપી દઈ, તમે જે કહેશો એ સેવા કરીશ. દરવાજે કહો દરવાજે બેહીશ, શાક સુધારીશ, વાડીએ કહો તો વાડીએ રહીશ, પણ મારો મેળ પડો એમ. પણ ભગવાને ઘરના માણસો હારા આપ્યા હોય એટલે બિચારાને સારી રીતે હાચવે ને દેવની જેમ પૂજે, એટલે આવડો આ માળો જીવતા પાળીઓ થઈને ખોડાઈ ગયો હોય. મરી જાય પછી એનો પથ્થરનો પાળીઓ કરીને ત્યાં ખોડે, પછી એવડો એ સાધુ પેલો મંદિરે જઈ ન શકે, કારણ કે એ પથ્થરનો પાળીઓ થઈ ગયો ને. આ તો જીવતા પાળીઓ થઈને ખોડાઈ જાય, જીવતા બોલો ધરબી દો મને આઈને એમ. એટલે ભાઈ તમે જીવો છો, હાલતા ચાલતા છો, ધારો તો આવી શકો એમ કહું છું. આ માંડણ ભગત ગામડી ગામના હતા, સમર્પિત થઈ મંદિરમાં રહેતા હતા, સેવા કરતા હતા. એની વાત છે, આ બહુ સરસ વાત છે. જો તો ખરા ભજન કરતા કરતા કેવી સ્થિતિ થઈ જાય છે ગૃહસ્થોને પણ. જો સાંભળો શું કીધું મહારાજે, કે એને ધ્યાન કરવામાં વિક્ષેપ થાય છે માટે બીજો માણસ મૂકો. લ્યો અમુક ભજનાનંદી સારા હરિભગત હોય, પાર્ષદ હોય, સાધુ હોય, તો એને મારી જીકીને બધું કામ કરાવવું જ એની પાસે, એવું ન રાખાય. સમજાણું, થોડું ઘણું એને અંગ કરવા દેવાય, આ કથા એવું શીખવાડે. પછી ઉડો એ પાછો કાંઈ કરે જ નહીં તો પાછો એને કહેવાય કે ઊભો થઈને ખાવા આવે તે થોડુંક શાક સુધારવા આવ્યો. અમુક તો એવા હોય પાછા કઈ કરવું નહીં એમ, દીકરું ધ્યાન કરે, માણા જાજુ ભેગું થાય ત્યારે વધારે કડક બેહે, માણા વયું જાય તો થોડો ઢીલો પડી જાય. એમ ભાત ભેતના માણા હોય, ધ્યાનને બાને ગળા ઊંઘતા હોય. પણ જો સારું ભજન કરતા હોય તો આપણે એના ભજનને જરા પોષવું જોઈએ, તો મહારાજને ગમે. એટલે મહારાજે કીધું કે ભાઈ આ બીજો માણસ રાખો તો ભગતને ધ્યાનમાં વિક્ષેપ થાય નહીં. પછી સ્વામી કહે, મહારાજ બીજું માણા હાલ નથી, ક્યાંથી લાવવું? પછી ફરીને મહારાજે સ્વામીને દર્શન દઈને કહ્યું કે માનણ ભગત સમાગમ કરવા જેવા છે. એટલે સાંભળી લે, આનંદાનંદ સ્વામી એટલે રામાનંદ સ્વામીના દીક્ષિત મહારાજ મોર આવેલા લોજમાં, એને ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે ઓલા માનણ ભગત છે એ સમાગમ કરવા જેવા છે ગામડી ગામના. બોલો સાંભળો તમે વાતો, રામાનંદ સ્વામીની સેવા, સજાનંદ સ્વામીની સેવા, આ આનંદાનંદ સ્વામી કેવા, તોય મહારાજ એને કહે છે કે ઓલા ભગત સમાગમ કરવા જેવા છે ને. આ સત્સંગની દિવ્યતા આ સમજવું જોઈએ. ભગવાને કીધું, બોલો માંડણ ભગતે નથી કીધું કે હું તમારે સમાગમ કરવા જેવો છું. ઘણા પોતે જ કે કરે ચાય બુજીને આવે અને બેહે, કેમ સ્વામી કઈ સમાગમનો મારો લાભ લેવો? લઈ ઘડી લ્યો, આવો બેહો મારી પાસે. આમ જો 16 ચિહ્નની વાત છે ને, અદભુત છે એમ કરીને વાત કરે. એ પાછો પૂછે, સ્વામી કઈ બીજા ઘાટબાટ થતો જ કેજો મને. હા, ઘાટાડાનો ઉપાય હું જાણું છું એમ. ભાઈ સ્વામી હું કે ખબર, તને ઘરે કાઢવાના ઘાટ થાય, તને અહીંથી ઘરે મોકલવાના ઘાટ. એ હવે ભગવાન કે એ વાત અલગ છે, અને આપણે પાછા શોખીન થઈ જઈએ કે હું ઉપદેશ દઉં સાધુ અને કંઈક સાધુનું કલ્યાણ કરું, આ મોટા સ્વામીનું નાના સ્વામીનું, એ ખોટું. ભગવાને આવીને કીધું કે માંડણ ભગત સમાગમ કરવા જેવા છે, પણ હવે અમારી એક તકલીફ છે, અમે એક તો સાધુ ને એમાં મોટી ઉંમરના ને એમાં જૂના હોઈએ ને એમાં પછી આવા કોઈ ભગતનો સમાગમ કરવાની વાત થાય, ભલે ને ભગવાનના મુખથી થાય, પણ કાંઈ એટલું બધું અમે ચમકી નહીં, ઝડપ ન થાય એમાં અમારો વાંકઈ. હું આપણે જૂના ને મોટા ને હવ દંડવટ કરે ને પગે લાગે ને આપણી બધી બોલબાલા હોય એમાં, હવે એ ઓલા ખેતર રહેતા હોય ગામડી ગામના હરિભગત એનો સમાગમ કરવાની વાત આવે તો કાંઈ એમ બહુ આમ તમને લાગે અસર થાય, થાવી જોઈએ. પણ મહારાજ કહે છે એટલે થાવી જોઈએ. પણ સ્વામી કે હવે હમણાં કોઈ બીજું માણા નથી, મહારાજ કે હવે તો સમાગમ કરવા જેવા છે, માટે તમે એનો જોગ કરજો. તેમ કહ્યું તો પણ પ્રવૃત્તિના જોગથી માંડણ ભગતનો જોગ ન થયો. જોઈ સાંભળ્યું તમે, ઓલા જોગમાં કયો જોગ નીડ્યો? કયો ને, પ્રવૃત્તિનો જોગ નીડ્યો, બોલો. તે ઓલો જોગ ન થયો. સાંભળો છો ને બધા? તારી એમ વાત છે, સમજવા જેવી વાત આવી એટલે હું જરાક ઉભો રહ્યો. પ્રવૃત્તિના જોગથી માંડણ ભગતનો જોગ ન થયો, અર્થાત તેમનો સમાગમ કરવાની સ્વામીને નવરાશ મળી નહીં. નો ટાઈમ નીકળ્યો ભાઈ, નો નીકળ્યો. જેનો મહિમા શ્રી હરિ પોતે જ કહી જાય જાય.
જેનો મહિમા શ્રી હરિ પોતે જ કહી જાય.
અરે જેનો મહિમા શ્રી હરિ થી પોતે જ કહી જાય.
જેનો મહિમા શ્રી હરિ પોતે જ કહી જાય.
અન્ય કાંઈ વેગ હોય તો,
અન્ય કાંઈ વેગ હોય તો,
હજી અન્ય કાંઈ વેગ હોય તો, વાત જાય ભૂલાય. નો મહિમા, એનો મહિમા શ્રી હરિજી પોતે જ કહી જાય.
એનો મહિમા શ્રી હરિજી પોતે જ કહી જાય.
સામે તો એ વાત જ ભૂલી ગયા કે મહારાજે મને માંડણ ભગત નો સમાગમ કરવાનું કીધું છે. એટલું બધું મંદિરનું કામ, કેટલાય વાહનને, કેટલાય ખેતરને, કેટલાય માણસોને, કેટલી જમીનને, કેટલી આવકને, એમાં એવા મંદિરના કોઠારી મહંતને ક્યાંથી ટાઈમ મળે? અને એમાં માંડણ ભગત જેવા એ ગરીબ ભગતનો સમાગમ કરવાનો વખત ન આવે ને, મોટાને ક્યાંથી આવે? મહારાજ સમજે છે મહિમા માંડણ ભગતનો, પણ આપણને માંડણ ભગતનો મહિમા થાય તો એનો સમાગમ કરવા જાય. વાત આમ છે, ભગવાનના ઘરની વાત આપણા ઘરની થાય તાર મેળ ખાય. આવ્યું તું ને, ઉછી નો સત્સંગ નો હાલે, ઉછી ની વાત નો હાલે, ઘરની જોઈ, અંદર થી ઉગેલી આપણી પોતાની. જો પોતાના જ હૃદયમાં માંડણ ભગત ના મહિમા ને પોતે જો પામ્યા હોય, મહારાજ મહિમા પામ્યા ને સ્વામી ને સમાગમ કરવાનો હોય, મેળ ક્યાં છે? એનો મહિમા શ્રી હરિ પોતે જ કહી
જાય.
અન્ય કાંઈ વેગ હોય તો,
અન્ય કાંઈ વેગ હોય તો,
વાત જાય ભૂલાય,
વાત જાય ભૂલાય.
સમાગમ નો થાય,
સમાગમ નો થાય.
આજ્ઞા પળી ના નાથની જુઓ પ્રવૃત્તિ નું જોર.
આજ્ઞા પળી ના નાથની
ભગવાનની આજ્ઞા પળી નહીં, જોયું પ્રવૃત્તિનું જોર. તમારી કમારીઓ ગ્રસ્તાશ્રમની પ્રવૃત્તિ, ધંધા ભંધા હોય એ, અને અમારે અહીંયા વિકાસને નામે હાલતી બધી બબાલ, એ હારા સંતનો કે હારા ભગતનો ઘડીભર પણ સમાગમ કરવા દે નહીં. આજ્ઞા પળી નાથની,
આજ્ઞા પળી નાથની,
જુઓ પ્રવૃત્તિનું જોર,
જુઓ પ્રવૃત્તિનું જોર.
જ્ઞાન સમજી વિચારીને,
જ્ઞાન સમજી વિચારીને,
જ્ઞાન સમજી વિચારીને,
જ્ઞાન સમજી વિચારીને
પ્રવૃત્તિ કરવી થોર, પ્રવૃત્તિ કરવી થોર. એને કે થોડી થોડી ઓછી કરવી. મોટા સાધુ થયા પછી,
થયા પછી
પાર્ષદ નો મહિમા,
પાર્ષદ નો મહિમા.
મોટા સાધુ થયા પછી,
મોટા સાધુ થયા પછી
હરિભક્ત નો મહિમા,
હરિભક્ત નો મહિમા.
ભક્ત એવા જો હોય તો,
ભક્ત એવા જો હોય તો,
રાખવો જોઈએ સદાય,
રાખવો જોઈએ સદાય.
બરાબર, રાખવો જોઈએ સદાય,
રાખવો જોઈએ સદાય,
રાખવો જોઈએ સદાય,
રાખવો જોઈએ સદાય.
ભક્તિ ભક્તનો મહિમા છે,
ભક્તિ ભક્તનો મહિમા છે,
સ્થાન માન નો નહીં,
સ્થાન માન નો નહીં.
વ્યવહારી આ ટોપ ઉપલો,
વ્યવહારી આ ટોપ ઉપલો,
કામ ના આવે કઈ,
કામ ના આવે કઈ.
એ संतो कामनावे कई एमा बंधावू ज नहीं जानी राखवू मन
एमा बंधावू ज नहीं जानी राखवू मन
भाई भाई एमा बंधावू ज नहीं जानी राखवू मन
एमा बंधावू ज नहीं जानी राखवू मन
व्यवहारिक मोटाई ने
व्यवहारिक मोटाई ने
करी ले वो वंदन
करी ले वो वंदन
ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાય સ્થાપ્યો એમાં બે પ્રકારની મોટાઈ બતાવી છે, વ્યવહારિક મોટાઈ અને બીજી આંતરિક મોટાઈ, સ્થિતિ આધ્યાત્મિક મોટાઈ. આ બધા જાણો છો. આવડો મોટો સંપ્રદાયને ધુધુબાજ કલ્યાણનો માર્ગ ચલાવ્યો છે તો એમાં વ્યવહારિક વડાઈ કોક હોવા જોઈએ. કોણ હાચવે બધું સમજ્યા? પણ ભજનની સ્થિતિ કંઈક જુદી વસ્તુ છે. માટે વ્યવહારિક મોટાઈમાં બંધાવવું નહીં અને વ્યવહારિક જે મોટા હોય એમાંય બંધાવવું નહીં. ભજન કરવામાં જે મોટા હોય, ભગવાન સંભાળવામાં મોટા હોય, એનો મહિમા સમજો અને એની યારી હેત રાખો ને એનો સમાગમ કરવો. ઘણા વ્યવહારમાં ભજનમાં બેયમાં મોટા હોય, પાછું સમજવું કાઢી ન નાખવા તો વ્યવહારિક મોટા છે, ભજનમાંય મોટા હોય. અને ઘણા વ્યવહારમાંય મોટા ન હોય ને ભજનમાંય મોટા ન હોય, સમજી ન લેવું કે આ બહુ મોટા. જરા ઓળખીને કામ જી. એમાં બંધાવું જ નહીં જાણી રાખવું મન,
એમાં બંધાવું જ નહીં જાણી રાખવું મન.
વ્યવહારિક મોટાઈને
વ્યવહારિક મોટાઈને
કરી લેવું વંદન,
કરી લેવું વંદન,
કરી લેવું વંદન,
કરી લેવું વંદન.
ભક્તિ ભક્તનો મહિમા છે, સ્થાન માનનો નહીં.
ભક્તિ ભક્તનો મહિમા છે, સ્થાન માનનો નહીં.
વ્યવહારી આટો ફૂપલ્યો કામ ના આવે કઈ,
વ્યવહારી આટો ફૂપલ્યો કામ ના આવે કઈ.
છે જબરી વાતો. આવા આખ્યાનો આપણને જગાડે, કંઈક ભૂલ થતી હોય તો સમજાવે ને પાછા વાળે. સ્વામીને માંડણ ભગતનો સમાગમ કરવાની નવરાશ મળી નહીં. કારણ જાજી પ્રવૃત્તિ. શું? તો પછી જે સાધુ રાજ દિવસ પછી એમાં ને એમાં 12 મહિના રહે તે સારું નહીં. આ પ્રવૃત્તિ કરવી જોઈએ. 1-2 મહિના કાંઈક કામ પૂરું કરવાનું હોય, ઉત્સવ આવતો હોય, ડેટ પાકી હોય તો બધા આપણે બરાબર ધ્યાન રાખીને રાતની મહેનત કરવી પડે. પણ 12 મહિના પ્રવૃત્તિ પ્રવૃત્તિ પ્રવૃત્તિ, નો હરકી માનસી થાય, નો આરતી મવાય, નો ધ્યાન થાય, નો ભજન થાય, એવું નહીં હારું, નો ચેષ્ટામ પુગાય. માટે પ્રવૃત્તિ માપે હારી જો હામળો. પછી એક સમયને વિશે જેતલપુરની વાડી મધ્ય માંડણ ભક્ત અક્ષરરૂપ પોતાને માની પુરુષોત્તમની મૂર્તિનું ધ્યાન કરતા હતા. કેવી રીતે કરતા હતા? પોતાને અક્ષરરૂપ માનીને ભગવાન શ્રી હરિનું ધ્યાન કરતા ત્યારે મહારાજની મૂર્તિમાંથી તેજ છૂટ્યું. શેમાં છૂટ્યું? મહારાજની મૂર્તિમાંથી તેજ છૂટ્યું. ઈ માંડણ ભગતના આત્મા હોહરું થઈ, માંડણ ભગતના દેહ હોહરું થઈ, બહાર વાડી ફેલાણું. તે તેજે કરીને વાડી તથા તળાવ તથા મહોલ સર્વે ઢંકાઈ ગયા. બોલો, દેવ સરોવર, એનો મહોલ, પછી વાડી, બધું ઢંકાઈ ગયું. ને તે તેજ મંદિરને દરવાજે જાતા અટક્યું. ક્યાં સુધી ગયો? મંદિરને દરવાજે અટક્યું. આમ દરવાજામાં ઝળહળ ઝળહળ થાય, અંદરનું આવે. આનંદાનંદ સ્વામી એ વખતે દેવ સરોવરે નાવા જતા હતા. દરવાજે આવે ને ત્યાં તો તેજ પડ્યો. તે દરવાજે આવતા એમને ઘણો તેજ દેખવામાં આવ્યું. તે જોઈ સ્વામીએ વિચાર કર્યો, જે મહારાજ મહોલમાં પધાર્યા લાગે છે. દેવ સરોવરને કાંઠે જે મહોલ છે ને ત્યાં મહારાજ પધાર્યા લાગે છે, તેને લીધે થી આ બધું તેજ છૂટ્યું છે. માટે હું ઝટ જઈને મહારાજના દર્શન કરું, ને ઝટ નહીં જાઉં તો દર્શન વિના, એમ ધારીને ઝટ ચાલ્યા. તે સ્વામી સાથે બીજા સાધુ હતા, તે તેજમાં અંજાઈ ગયા. આરે હતા ને એ તો દરવાજે જ ઉભા રહી ગયા, અંજાઈ ગયા એટલે આયલી જ ન હોય ક્યાં. પછી તે સ્વામીને વાહેથી ભેગા થયા ત્યાં ખરા, ને તે તેજ સંકેલાતું જાય ને સ્વામી આયલા જાય. સ્વામી જેમ આયલા જાય ને એમ તેજ સંકેલાતું જાય. અદભુત છે. આ કોણે પ્રતાપ બતાવ્યો? મહારાજે. કેનામાંથી બતાવ્યો? માંડળ ભગતમાંથી. કોને બતાવ્યો? આનંદાનંદ સ્વામીને. હું કામ બતાવ્યો એ તો એ જાણે. તમે જાણો છો શેન બધી કમાલની વાતો? સ્વામી આયલા જાય એમ તેજ આગળ આગળ હંકેલાતો જાય છે. તે ચાલતા ચાલતા વાડી મધ્ય માંડણ ભગતની પાસે આવ્યા ત્યારે તે સર્વ તેજ માંડણ ભક્ત ધ્યાન કરતા હતા તેમાં સમાઈ ગયું. પછી માંડણ ભક્તને સ્વામીએ જોયા ત્યારે સ્થિતિ થઈ ગયેલા જોયા, એટલે કે આમ સમાધિ વૈયાગ્ય હોય એવા જોયા. પછી તેમણે પાસે જઈ માંડણ ભગતનો દેહ હલાવ્યો. આમ ભગત, એ માંડણ ભગત. એટલે માંડણ ભગતે આંખો ખોલી, માંડણ ભગત આ તેજ શાનું હતું? ત્યારે માંડણ ભગત ધ્યાનમાંથી જાગ્યા અને કહ્યું, જે મને ખબર નથી, હું તો ધ્યાન કરતો હતો તેથી મહારાજની મૂર્તિમાંથી તેજ છૂટ્યું હશે, હું જાણતો નથી. એટલે એને ખબર જ નથી. કેમ જે માંડણ ભગતને તેજની ખબર પાડવાની, મહારાજને કાંઈ જરૂર જણાણી નહીં. તેજની ખબર પાડવી હતી આનંદાનંદજીને, તે જેને ખબર પાડવી હતી એને પડી, અને જેને નહોતી પાડવાની એને પડી જ નથી. એનામાં જ નીકળ્યું તોય નથી ખબર પડી. છે ને કમાલ જેવી વાત. ભગવાનને આવું બધું આવડે છે. આમ થયું ભગત કે મારામાં તેજ નીકળ્યું છે ભાઈ, મહારાજ હતા એટલે મહારાજમાં છૂટીને. ત્યારે સ્વામીને મહારાજે પ્રથમ આ ભક્તનો સમાગમ કરવાનું કહ્યું હતું ને, એ યાદ આવ્યું. એટલે સમજાઈ ગયું ને હવે શું કામ આ કર્યું મહારાજે? બોલ્યું, યાદી આપવા માટે કે આનો સમાગમ તમને કરવાનું કીધું છે, પણ તમને આ ભગતનો મહિમા નથી. જુઓ આવા ભગત છે, અને એટલે જ અમે તમને એનો સમાગમ કરવાનું કીધું છે, પણ તમારે તો કામનો પાર જ નહીં એટલે સમાગમ કરવા નવરા થતા નથી. આ સજાગતા સ્વામીને આવે એટલા માટે તેજ બતાવ્યું. ભગતનો મહિમા થાય તો સ્વામી એનો સમાગમ કરવા જાય એવું મહારાજને લાગ્યું, એટલે આવું તેજ બતાવીને ઠેઠ માંડણ ભગતમાં એ વાડીએ સ્વામીને લઈ ગયા. સ્વામી આયલા જાય તેજ હંકેલાતું જાય, એનો અર્થ એ થયો કે માંડણ ભગતમાંથી તેજ નીકળીને ઠેઠ જાતલપુર મંદિરને દરવાજે સ્વામીને બોલાવા આવ્યું. કોક માણ આવે ને બોલાવા, એમ તેજ પોતે બોલાવા આવ્યું ને આમ હાલતું જાય મોર મર. જોયું કોક બોલાવા આવી મોર મોર હાલે, આપણે વાંય વાંય હાલી, આપણે જેમ હાલી અમે હાલ્યો જાય, એમ સ્વામી હાલ્યા એમ તેજ હાલી ગયું માંડણ ભગત સુધી. કેવી અદભુત વાત છે. આ કાંઈ બે ગાલનું ગપ્પું નહીં, આ સત્ય ઘટના છે. પણ વાલા ભક્તો, તોય સ્વામીથી સમાગમ થયો નહીં. હવે આ વાત આપણે આપણા પર લેવી છે. સ્વામી તો મહાન હતા, માંડણ ભગત મહાન, ને એ બધાની વાતો આપણને શીખવાડવા માટેનું એક ડ્રામા હોય, નાટક હોય. આપણે એને છે ને ખામી છે સ્વામીની એમ નહીં લેવાનું, આપણી ખામી આવી ન રહે એમ લેવાનું. સમજી ગયા કે નહીં? ખબરદાર જો ઊંધું લીધું તો. પદ પ્રતિષ્ઠા મહાનતાય ભૂલાડી દે વચન, પદ પ્રતિષ્ઠા મહંતાય ભૂલાડી દે વચન, ભાઈ ભાઈ પદ પ્રતિષ્ઠા મહંતાય ભૂલાડી દે વચન,
પદ પ્રતિષ્ઠા મહંતાય ભૂલાડી દે વચન.
આવી વાત વિચાર જે,
વાત વિચાર જે,
અરે આવી વાત વિચાર જે, જ્ઞાન જીવન પદ પ્રતિષ્ઠા મહંતાય ભૂલાડી દે વચન,
પદ પ્રતિષ્ઠા મહંતાય ભૂલાડી દે વચન.
બોલ બોલન ભૂલાડી દે. માણાનો કઈ વાંક નથી મહારાજ, કે એનો જોગ જ એવો છે. એટલે જે કોઈ આ બધા પદ ઉપર બિરાજ્યા હોય એને કોઈ વાતનો ફાંકો નહીં રાખવો, બધાનો મહિમા રાખીને દાસ થઈને ગદગદ હૃદયે હવની સેવા કરવી, જેવી પોતાને યોગ્ય હોય એ રીતે પ્રવૃત્તિમાં જ રહેવું તે જોખમ જણાય જ્ઞાન. જોખમ છે પ્રવૃત્તિમાં જ રહેવું તે જોખમ જણાય જ્ઞાન. દયા કરી હરિ વચન કહે તોય રહે નહીં ભાન પ્રવૃત્તિમાં જ. ભક્તિ જેવા માં ભક્તિ ને ભૂલાડ્યા ઘનશ્યામ. સત્સંગી જીવનમાં આ વાત આવે છે. ભક્તિ જેવા માં ભક્તિ ને ભૂલાડ્યા ભગવાન. ભક્તિ જેવા માં ભક્તિ ને ભૂલાડ્યા ઘનશ્યામ. જ્ઞાન આવું જ ડેન્જર છે.
જ્ઞાન આવું જ ડેન્જર છે.
સંસાર વ્યવહાર કામ, સંસાર છે. સંસાર વ્યવહાર કામ. ભક્તિ જેવા માં ભક્તિ ને ભૂલાડ્યા ઘનશ્યામ.
ભક્તિ જેવા માં ભક્તિ ને ભૂલાડ્યા ઘનશ્યામ.
આજ્ઞાકારી સંત ને પણ ભૂલવે હરિ ના વચન.
આજ્ઞાકારી
આજ્ઞાકારી સંતને પણ ભૂલવે હરિ ના વચન. જ્ઞાન આપણા જેવાને,
જ્ઞાન આપણા જેવાને,
જ્ઞાન આપણા જેવાને,
જ્ઞાન આપણા જેવાને
કેમ ના કરે વિઘન.
કેમ ના કરે
કરે કરે કેમ ના કરે વિઘન.
કેમ ના કરે વિઘન.
કેમ ના કરે વિઘન. માપે પ્રવૃત્તિ રાખવી માટે, માપે માપે પ્રવૃત્તિ રાખવી વેગ રહિત સદા.
માપે પ્રવૃત્તિ રાખવી વેગ રહિત સદા.
વેગ વિનાની માપની પ્રવૃત્તિ રાખવી. પ્રવૃત્તિનો એવો સ્વભાવ છે કે એમાં વેગ ઓટોમેટિક ભળી જ જાય. મારા બેટાનો વણ કહીએ માકે માપે પ્રવૃત્તિ રાખવી વેગ રહિત સદા.
માપે પ્રવૃત્તિ રાખવી વેગ રહિત સદા.
જ્ઞાન વેગ જો આવે તો,
જ્ઞાન વેગ જો આવે તો
નક્કી મુશ્કેલી થાય.
નક્કી મુશ્કેલી થાય.
નક્કી મુશ્કેલી થાય થાય થાય.
નક્કી મુશ્કેલી થાય થાય થાય.
નક્કી મુશ્કેલી થાય. ખંડન કર્યું છે મોટાએ કારખાનાનું કાયમ.
ખંડન કર્યું છે મોટાએ કારખાનાનું કાયમ.
એનો કરવો જોઈએ,
એનો કરવો જોઈએ
જ્ઞાન કાંઈક નિયમ.
જ્ઞાન કાંઈક નિયમ.
ખંડન કર્યું છે મોટાએ. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાલ સ્વામી જેવા એની વાતોમાં વારે વારે બહુ પ્રવૃત્તિનું ખંડન કર્યું છે. કારખાના એટલે મંદિરના હાલતા બધા કામકાજો ને કારખાના કહે છે. ઓલી ફેક્ટરીઓની વાત નથી અહીંયા. એનું ખંડન કર્યું છે સ્વામી. કહેતા જોવો ને આ કારખાના એ ગળે ઝાલ્યા છે. એક વતનાવત વાંચવા એ મારા નવરા નથી થતા. પૂર્વે કોઈક બ્રાહ્મણો હશે ઋષિમુનિઓ, એ બહુ પ્રવૃત્તિમાં પડ્યા, તે નિત્યવિધિ ભૂલી ગયા. નિતકરમ આનિકરમ. પછી કોઈક ગઢા ઋષિ પાસે શીખ્યા તાર આવડ્યું. આવું થાય એ સ્તોત્ર ને આરતી ને બધું ભૂલાઈ જાય ભાઈ. આવું છે ગોડી નો આવડે. કારખાના દેવા છે. ખંડન કર્યું છે મોટાએ કારખાના નું કાયમ.
ખંડન કર્યું છે મોટાએ કારખાનાનું કાયમ.
એનો કરવો જોઈએ જ્ઞાન.
એનો કરવો જોઈએ જ્ઞાન.
નો કરવો જોઈએ.
એનો કરવો જોઈએ
જ્ઞાન કાંઈક નિયમ.
જ્ઞાન કાંઈક નિયમ.
જ્ઞાન કાંઈક નિયમ. ધ્યાન ભજન હાવ છોડી, ધ્યાન ભજન ભાવ છોડી તજી સંત સમાગમ
ધ્યાન ભજન ભાવ છોડી તજી સંત સમાગમ
તજી સંત સમાગમ
તજી સંત સમાગમ
હરી અને હરી આજ્ઞાને
હરી અને હરી આજ્ઞાને
હરી ને હરીની આજ્ઞાને
હરી ને હરીની આજ્ઞાને
ના ભૂલીએ હરદમ
ના ભૂલીએ હરદમ
ના ભૂલીએ હરદમ
ના ભૂલીએ હરદમ
હરજી મૂર્તિ જાળ મરજી મૂર્તિ જાળવી જગ વ્યવહાર કરાય
મરજી મૂર્તિ જાળવી
જગ વ્યવહાર કરાય ભાઈ ભાઈ મરજી ને મૂર્તિ જાળવી જગ વ્યવહાર કરાય
મરજી ને મૂર્તિ જાળવી જગ વ્યવહાર કરાય
હરી મૂર્તિ હરી મારજી
હરી મૂર્તિ હરી મારજી
અરે હરી મૂર્તિ ને હરી મારજી
હરી મૂર્તિ હરી મારજી
જ્ઞાન ભૂલી ન જવાય
જ્ઞાન ભૂલી ન જવાય
અરે પાન ભૂલી ન જવાય
પાન ભૂલી ન જવાય
જ્ઞાન ભૂલી ન જવાય વેગ તો આ જગત નો ભલભલા ને નડે નડે ભાઈ
વેગ તો આ જગત નો ભલભલા ને નડે
ભલભલા ને નડે
ભલભલા ને નડે
વેગ તો આ જગત નો ભલભલા ને નડે
વેગ તો આ જગત નો ભલભલા ને નડે
જ્ઞાન હરી નું ગમતું કરવા
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 સાવધાન રહેવું પડે
સાવધાન રહેવું પડે
સાવધાન રહેવું પડે સાવધાન રહેવું પડે ગમતું થાય જો આપણું ગમતું થાય જો આપણું તો હરી નું ગમતું જાય
ગમતું થાય જો આપણું
તો હરી નું ગમતું જાય જ્ઞાન વાડાપણ ને
જ્ઞાન વાડાપણ ને
બહાર ફેંકી દેવાય
બહાર ફેંકી દેવાય
બહાર ફેંકી દેવાય સંતો બહાર ફેંકી દેવાય આપણા કામનું બધું આવ્યું પછી સ્વામીએ મનમાં વિચાર્યું કે મહારાજે મને આ ભગતનો સમાગમ કરવાનું કહ્યું હતું એ વાત સાચી આ તો બહુ મોટા ભગત છે સ્વામીની મહિમા થયો યાદ આવી ગયું મહારાજનું વચન આજ્ઞા પણ વળી વળ્યું પ્રવૃત્તિનું કામ ગળે સોટેલું ને તે સ્વામી એવો વિચાર કર્યો કે 15 દિવસ કારખાનાનું કામ છે પછી નવરાશ આવશે એટલે હું માંડણ ભગતનો સમાગમ કરીશ આ વળી 15 દિનનું આઘું ગયું એમ ધારી સ્વામી ત્યાંથી સાધુ સાચે નાવા પધાર્યા મૂળ નાવા જ જતા હતા પછી 15 દિવસ પહેલા તો માંડણ ભગતે દેહ મૂકી દીધો અને અખંડ મહારાજની સેવામાં ચાલ્યા ગયા તેથી સ્વામીને પસ્તાવાનો પાર રહ્યો નહીં અરે રે મહારાજી સમાગમ થયો નહીં મહારાજે પહેલા મને કીધું પછી યાદી આપી તેજ દ્વારા મને ભગતનો મહિમા સમજાવ્યો તોય મારાથી ભગતનો સમાગમ ન થયો એવી રીતે મહારાજના સ્વરૂપના ધ્યાનની મોટપ છે ભાઈ ભગવાનના સ્વરૂપનું ધ્યાન છે એની મોટપ બહુ છે તે નહીં જેવો સામાન્ય કોઈ પણ ભગત જો ભગવાનના ધ્યાનમાં લાગેલો રહે તો તે ગમે એવા મોટા હોય એના કરતા પણ મોટો થઈ જાય સાઈડી કાપી જાય ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાની વાત જ ભગવાનને બહુ ગમે છે એ પરમાત્માના હૃદયનું હાર્દ છે એ અદભુત વાત છે આવી રીતે મહારાજના સ્વરૂપના શેની મોટપ છે ધ્યાનની મોટપ છે આ ધ્યાનની મોટપ કહેવાય હે વ્યવહારની મોટપ આવે છે ને ઘણી કોઠારી ભંડારી શાસ્ત્રી સમજ્યા પદ પ્રતિષ્ઠા ગાદી આ બધી વ્યવહારિક મોટપ આ ધ્યાનની મોટપ ભજનની મોટપ કહેવાય સમજવા જેવી વાત છે જો સંસારમાં વકીલ એન્જિનિયર સમજાણ ડોક્ટર ફળાણાના ચેરમેન, ટ્રસ્ટી, ઘણી મોટે પહોંચે બધી જગતની ઈ. અને આ મોટપ શેની આવી? ધ્યાન ભજનની મોટપ આવી. બોલો, કઈ મોટપ આપણને વાલી છે? વ્યવહારિક. તે સંસારની એ વ્યવહારિક મોટપ છે, અને સત્સંગની પણ વ્યવહારિક મોટપ છે, અને એ જ વાલી લાગે છે. સંસારમાં જે રહેતા હોય ત્યારે એમને વ્યવહારિક મોટપનો બહુ જ શોખ હોય, તેવા જીવો જ્યારે સત્સંગમાં આવે છે ત્યારે તેનો તે જ શોખ રહે છે. તે સંસારની વ્યવહારની મોટપ પડી મૂકીને સત્સંગના વ્યવહારની મોટપમાં એવડો એ છોટી જાય તરત જ. અહીં આવી નહીં કાંઈ, એ કાંઈ સહેલો ન રહે. એની પાસે એવી બધી શક્તિ સામર્થ્ય અને બુદ્ધિ હોય જ કે આપણે એને મોટો વ્યવહારનો આગેવાન બેહાડવો જ પડે ને, થાપવો જ પડે ને, એનાથી જ આપણું હાલે. અને એમ જ હોય ને, કોક તો ગાડું ખેંચનારો જોઈને બાપ પછી ગાડામાં બેઠા બેઠા બીજા માણા સુખે પહોંચી જાય. આમ છે બધું, સમજ્યા? પણ માળું ખરખું સમજવું બધાને માટે દુર્લભ છે. હવ હવની જગ્યાએ હવની મહાનતા છે, એટલે વ્યવહારિક મોટાઈને આપણે વંદન કર્યું. કેમ જે એના વિના કંઈ હાલે નહીં. પાંચ જણા હરખું ધ્યાન રાખનારા ન હોય, સમજ્યા, મંદિરનું, સંપત્તિનું, વ્યવહારનું આયોજન કરવાનું, બીજું ત્રીજું, તો પાછળ પછી પચાસ હો બહે, ચારસો, પાંચસો, હજાર, બે હજાર, પાંચ હજાર, ને ભજન શાંતિથી થાય નહીં. બોલ્યા, કાંઈ ખરખું બધું ધ્યાન રાખીને કરે તાર થાય. માટે એ સાચું ને આ સાચું. પણ ધ્યાન ભજનની મોટાઈ કંઈક અલગ છે, આ વાત સમજવી જોઈએ. એ ભાઈ, ચપલાય કામના છે ને પાઘડી કામની છે. અને જુઓ ને, ભગવાન છે તે કોઈ ફળ બનાવે છે, તેમાં ગોટલું હોય છે ને હા ઉપર છોતરું હોય છે, તે કામનું હોય તો જ કર્યું હોય ને. પિસ્તાને ફરતે ફોફું હોય છે કે નહીં? અને અંદર પિસ્તો હોય છે. ફોફું કામનું ને પિસ્તો કામનો. કેમ જે ફોફું પિસ્તાની રક્ષા કરે અને પિસ્તો આપણું પોષણ કરે, એમ વ્યવહારની મોટપ છે તે ફોફા જેવી છે, તે આપણી રક્ષા કરે છે. અને ધ્યાન ભજનની મોટપ તે પિસ્તા જેવી છે, એ તો સીધો ખાવાનો આનંદ જ આપે. સમજાણું? હા, જેથી બધા ભર સુખ લેવું હોય તેથી ફોફા કાઢીને પિસ્તા ખવાય. ફોફા કામના ખરા, પણ ક્યાં સુધી? પિસ્તો હાચવો હોય ત્યાં સુધી. અને જેથી ખાવો હોય તેથી ફોફા કાઢી નાખવાના હોય, એમ વ્યવહારિક જેટલી મોટપને ખોખાને જે કાંઈ બધું હોય તે કાઢીને બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધ્યાનમાં લાગવું જોઈએ. પણ આપણને તો વ્યવહાર એવો ગળે ઉતરી ગયો છે તો માનસીમાન ધ્યાનમાં પૂજામાં આઘો જતો જ નથી. હે, અમુક પિસ્તા એવા હોય ખાવાનું થાય તો ફોફું આઘું જાય નહીં, એવું જમી ગયું હોય. આપણે કહીએ કે આઘું જાય ને કે હથોડી લેવી પડશે. હા, કાંઈ એવા ફોફા હોતા પિસ્તા થોડા ગળા ઉતરે, એમ વ્યવહારના માન હોતા ધ્યાન ભજન થોડા થાય. કેવી અદભુત વાત આવી, બોલો કેવી આવી? આપણી તો રવિસભા સુધરી ગઈ. હરજીભાઈ પિંડોરિયાની આ રવિસભા છે, કામ થઈ ગયું પિંડોરિયાજીનું. મહારાજના સ્વરૂપના ધ્યાનની મોટપ છે લ્યો. ને માંડણ ભક્તે દેહ મૂક્યો તે સમયે આનંદાનંદ સ્વામીને તેજોમય અનંત મુક્ત સહિત મહારાજનું દર્શન થયું હતું. દેખાણું બધું માટે વાલા ભક્તો, ગ્રહી ત્યાગી નો મેળ નહીં ધોળા ભગવાનો,
ગ્રહી ત્યાગી નો મેળ નહીં ધોળા ભગવાનો.
આ ધોળા ભગવા એનો મેળ નહીં. બડા હોય સત્સંગના,
બડા હોય સત્સંગના,
કે હાવ સામાન્ય હોય,
કે હાવ સામાન્ય હોય,
ગ્રહી ત્યાગી નો મેળ નહીં ધોળા ભગવાનો,
ગ્રહી ત્યાગી નો મેળ નહીં ધોળા ભગવાનો.
જેની સમજણ મોટી છે વળી જ સ્થિતિવાન,
જેની સમજણ મોટી છે વળી જ સ્થિતિવાન,
જ્ઞાન એને તું માનજે,
જ્ઞાન એને
સ્થિતિવાળાને સમજણ વાળાને, જ્ઞાન એને તું માનજે,
જ્ઞાન એને તું માનજે.
બીજા સૌથી મહાન,
સૌથી મહાન
હે જે સારા જીવ છે સૌનો મહિમા રાખ,
જે જે સારા જીવ છે સૌનો મહિમા રાખ,
જગના બાહ્ય ભેદોને દિલથી કાઢી નાખ અક્ષરધામ મહારાજ છે અને મુક્તો છે, બે જ વસ્તુ છે. ત્યાં સ્ત્રી નથી ને પુરુષય નથી, ત્યાં કોઈ ત્યાગી નથી ને કોઈ ગ્રહસ્થ નથી, ત્યાં કોઈ ગુરુય નથી ને કોઈ ચેલોય નથી, ત્યાં કોઈ ધર્માચાર્ય નથી ને ત્યાં કોઈ એના આશ્રિત સત્સંગીય નથી, ત્યાં મહારાજ અને મુક્તો છે. આ બધા ભેદો આઈના છે, કામના છે, વંદન કરી લઈએ. પણ જ્યારે અક્ષરધામના મુક્ત થવું હોય ત્યારે એવા મુક્તના સમાગમમાં રહેવું જોઈએ અને વાત સમજવી જોઈએ તો કામ થાય. બાકી આવા ઉપલા વ્યવહારના કાંઈ પણ ફાંસલામાં જે માણા ફસાઈ ગયો એ જિંદી આખી બિચારો ઘાણીને બળી જાય, જેમ હાલે પણ પંથ કપાય નહીં, કેમ જે હલવાઈ ગયો ક્યાંકથી એવા ટોળામાંથી, અને એવું ઊંધું જ્ઞાન ચડીને એવું ફિટ થઈ ગયું છે કે હવે એ નીકળે નહીં, ધોણી ધોણી જ કરે ઉડોય, પણ વાત સમજે નહીં કે કેટલું કયું હાચું ને ક્યાં કોનું સ્થાન. પાઘડી પાઘડીની જગ્યાએ પહેરાય ને પગમાં જોડા પહેરાય, ઊંધું ન થાય, સમજવું જોઈએ. પેલી વાત મેં કરી હતી ને, મહારાજ આગળ આવ્યા હતા એટલે કાંઠી દરબારો કે તમારા મોટા મોટા સાધુ બતાવો, તે ગેલે કાંઠે પથ્થર કાઢતા હતા ને ત્યાં લઈ ગયા કે આ મોટા, તો કે આવેલા મોટા ઓલ્યા નહીં ગાદી તકિયાવાળા, તો કે એ મોટા પણ વ્યવહારમાં આવડા, આ અમારા મોટા, એને મોટા તમને માનતા મહારાજ કે માનની છીએ પણ વ્યવહારમાં મોટા માની, આને સાચા મોટા માનની છીએ, આટલો ફેર. ઓલે આ મોટા અને આ સાચા મોટા, એટલે હું સમજશો તમે એનો અર્થ શું થાય. બાહ્ય દ્રષ્ટિએ તો ધામને બહુ છેટા કયા, અંતરદૃષ્ટિએ અણુય છેટા ન કયા, અને પછી એમ કીધું અંતરદૃષ્ટિવાળાની સમજણી સાચીને ઓલી મિથ્યા, એમ ઓલ્યા મિથ્યા મોટા ને આવડા સાચા મોટા, તોય મિથ્યા મોટાની એ જરૂર તો છે જ, અને એને વંદન કરવું પડે, નહીતર એની તાકાત આપમડું લોહી પી જાય. આ વાત સાંભળીને પાછા જોજો, બાયું સડાવતા નહીં, મરી જાહો. હા, એ ભોગા કાઢી નાખે, એ મોટા અમથા ન હોય, ભગવાને વ્યવહારિક મોટા પણ એનામાં કાંઈક એવું જોઈને આપેલી હોય છે. હા, ભલે એનો સમાગમ બમાગમ ન કરીએ પણ એને આમ પગે તો લાગવું, એને એવું લાગવું જોઈએ એમાંથી બીવે છે ને મારો મહિમા રાખે છે, બસ એટલું જ, તો તમને સુખે જ જીવાય. બાકી મરી ગયા સમજો, હમ, આ બધી પ્રકારનો વિવેક તમને શીખવાડીએ છીએ, તેમ છતાં તમે ન સમજો તો તમે જાણો. જો આમાં અનુભવી ઘણા માણા બેઠા હોય, એને ખબર હોય કે સ્વામી વાત કરે છે સાચી છે, એમ જ હોય, આ બધું એમ જ હોય. હવે વાલા ભક્તો, ગામડી ગામમાં મંદિર કરાવ્યું સ્વામીએ અને ત્યાંના ભક્તોમાં પ્રેમ, એની વાત કરું છું. ગામડી ગામના માંડણ ભગતને મારા ધામમાં લઈ ગયા, આનંદ સ્વામીને બહુ દુઃખ થયેલું, પછી પોતે ગામડી ગામમાં ગયા. હવે માંડણ ભગત તો રહ્યા નહીં, તો એ જે ગામના હતા એ ગામ ઉપર આપણે હવે કાંઈક ઉપકાર કરીને આ બધું દુઃખ સમાવીએ, બીજું શું કરવાનું. અમથું અયોધ્યા પ્રસાદજીએ કીધું હતું ગામડી ઉપર જરા નજર રાખજો, તેથી સ્વામીએ ત્યાં ભક્તોને મળી સુંદર હરિમંદિર બંધાયું. લો, સ્વામીના આશીર્વાદથી ત્યાં અનેક લોકો સુખી થયા. જેણે જેણે તે મંદિરમાં સેવા કરી તેના સર્વે મનોરથ સ્વામીની કૃપાથી મહારાજ પૂરા કરતા હતા અને પૂરા કર્યા. ભાઈ કેવો લાભ થયો ગામડીવાળાને, તો કે છે સ્વામીની કૃપાથી હો, રોગી નિરોગી થયા, નિર્ધન થયા ધનવાન, વાંજિયા પાયમાં દીકરા, બે ઘર પાયમાં મકાન. જેને ઘર નહોતા એટલે બે ઘર હતા, એને ઘર મળ્યા. નિર્જલ કૂપ સજલ થયા, બુદ્ધુ થયા બુદ્ધિવાન, જ્ઞાન જુઓ આ સંતનો મહિમા કેવો મહાન. પછી સ્વામીને આજીવન ગામડી ગામ ઉપર ખૂબ હેત રહ્યું હતું ભાઈ, અને ગામડી ગામ ઉપર સ્વામી અમી દ્રષ્ટિ કર્યા કરતા. વિક્રમ સંવત 1911 સાલ હતી, ત્યારે તે બાજુ જરા દુકાળ પડ્યો હતો, તેથી ક્યાંય વરસાદ નહીં, મોટા મોલ હુકાવા લાગ્યા હતા. શ્રાવણ માસમાં એક વાદળી આકાશમાં દેખાણી એટલે સ્વામી તેની હામું જોઈને કરે, અરે વાદળી મારા ગામડી ગામમાં વરજે. પછી તે વાદળી ગામડી ગામમાં પૂગ્યો અને ખૂબ વર્ષી. આમ સ્વામીએ ત્યાંના ભક્તોને સુખી કર્યા હતા અને માંડણ ભક્તનો પોતાને સમાગમ ન થયો તેનું ઋણ સ્વામીએ આ રીતે અદા કર્યું. મોટાની રીત જગતથી ન્યારી હોય છે ભાઈ, આપણને એમાં ખબર પડે નહીં. સ્વામીને સમજણ કરું. હવે જુઓ, ક્રિયા ફરે છે જ્ઞાન નહીં. અદ્ભુત વાત આવી. સંવત 1906 સાલની વાત છે. આના પહેલાં એ વખતમાં બંને આચાર્યને બંને દેશ બાબતે થોડું ઘણું મનદુખ થયેલું એટલે એકબીજા થોડા ભેગા નહોતા થતા. પછી કાંઈક સમાધાન કર્યું, પછી નક્કી કર્યું કે વરહમાં થોડું તમારે અહીં આવવું, થોડું અમારે ત્યાં જવું. એટલે એ ન્યાયે 1906 સાલમાં અમદાવાદ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં હવેલીનું કાર્ય પૂરું થયું. તે પ્રસંગે અયોધ્યા પ્રસાદજી મહારાજે આમંત્રણ આપ્યું વડતાલ. તેથી વડતાલ ધામથી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, સદગુરુ શ્રી ગોપાલન સ્વામી, સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, ગુણાત્યાન સ્વામી, અદભુતાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી વગેરે ઘણા સંતો ભક્તો સાથે અમદાવાદ પધાર્યા. વડતાલના આચાર્ય, બંને દેશના આચાર્યશ્રીઓ તથા સદગુરુ સંતોના સાનિધ્યમાં વિશાળ સભાનું આયોજન થયું. મોટા મોટા સદગુરુઓ કથા વાર્તા દ્વારા બ્રહ્મરસની હેલી વરસાવતા હતા. તે સમયે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને આચાર્ય શ્રી રઘુવીરજી પ્રસાદ મહારાજ બંને સભામાં એક પાટ ઉપર બિરાજતા, બે હારે એક પાટ ઉપર બેહતા. એક દિવસ આચાર્યશ્રીએ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને સભામાં વાતો કરવાની આજ્ઞા કરી. એક પાટ ઉપર બે આચાર્ય બેઠા હોય એ જોવાના એ મોટા ભાગ ગણાયો, પણ એ વખતે એક પાટ ઉપર બેહતા હતા એ વાત અદ્ભુત મને આમાં જાણવા મળી એટલે તમારી આગળ કીધી. એક દિવસ આચાર્યશ્રીએ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને સભામાં વાતો કરવાની આજ્ઞા કરી. સ્વામીએ થોડી વાર ધર્મ જ્ઞાનાદિકની દઢતાની વાતો કરી, પછી શ્રીજી મહારાજના મહિમાની અને સર્વોપરીપણાની વાતો કરવા માંડ્યા. તેમાં ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજને સર્વ અવતારથી મોટા અને સર્વોપરી કહ્યા. તે વાતની કેટલાકને ઘડ ન બેઠી, ઘડ ન બેહે એટલે તડી પડે. પછી શણગાર આરતી થયા બાદ કેટલાક સંતો હરિભક્તો બંને આચાર્ય મહારાજ જ્યાં બેઠા હતા ત્યાં પૂગ્યા અને એમને કહ્યું કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ આજે સભામાં વાત કરી તેમાં ઘણા શાસ્ત્રનો બાદ આવે, અમને તેવી વાત લાગી. એવી વાત થઈ જ છે, માટે આપ એમને બોલાવીને કાંઈ કહો તો ઠીક. પછી આચાર્યશ્રીએ ગુણાતીતાનંદ સ્વામી બોલાવ્યા અને કહ્યું, સ્વામી તમારે શાસ્ત્ર વિરુદ્ધ વાતો સભામાં ન કરવી. તે વખતે આનંદાનંદ સ્વામી ત્યાં હતા. આનંદાનંદ સ્વામીએ આચાર્ય મહારાજ પાસે ઉભેલા સંતો તથા હરિભક્તોને કહ્યું, અય આવી બધી ફરિયાદ કાયકું કરતે હો? હા, ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી તેમાં શાસ્ત્રનો સો બાદ આવે બેટી કા બાપ. ગામ તેરામાં શ્રીજી મહારાજ આવી જ વાતો કરતા હતા, તે શું તમે નથી જાણતા? ત્યારે કેટલાક સંતો કે, સ્વામી તે દિવસે તો એવું પ્રકરણ હતું તેથી મહારાજ એવી વાતો કરતા હતા, આ જેવું પ્રકરણ નથી. ત્યારે આનંદાનંદ સ્વામી કે, બેટી કા બાપ, પ્રકરણ તો ક્રિયા કા ફિરતા હૈ જ્ઞાન કા નહીં. આ ડાયલોગ ઠપ કર્યો, પ્રકરણ ક્રિયાનું ફરે જ્ઞાનનું ન ફરે, કે જ્ઞાન તો મુદ્દા હૈ મુદ્દા, ઉસકા પ્રકરણ નહીં ફિરતા. ત્યારે કોઈક સંતે એમને પૂછ્યું, જે વચનામૃતમાં આવી વાતો છે, ત્યારે સુકમુનિ ત્યાં જ ઊભા હતા, તેમણે કહ્યું કે ઘણે ઠેકાણે છે, જો હરખું વાંચતા આવડે ને જોતા આવડે તો. હા, જુઓ વચનામૃત ગઢડા મધ્યનું 31, તેમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે એવા અક્ષરાત્મક પુરુષ તો ઘણા જ છે અને તે અમારી ઉપાસના કરે છે. ત્યારે કેટલાક સંતો કહે, જે વચનામૃતમાં હોય તોય સભામાં એવી વાતો ન કરવી જોઈએ. લ્યો, ત્યારે ગોપાલ સ્વામી હતા, તે ગોપાલ સ્વામી બોલ્યા, જે તમારે શાસ્ત્રવાળાએ તે વાત કરવી હોય તો કરવી અને ન કરવી હોય તો ન કરવી, પણ ગુણાતીતાનંદ સ્વામીને તો છૂટ છે. ગોપાલ સ્વામીએ માર્યો શિકો, બોલ્યા બોલ્યા એ કોઈક શાસ્ત્રવાળા હશે, શાસ્ત્રી સમજ્યા, એ કે સભામાં ન કરવી. ગોપાલ સ્વામી કે, તમારે કરવી હોય તો કરવી, ન કરવી હોય તો ન કરવી, પણ ગુણાતીતાનંદ સ્વામીને તો છૂટ છે. અને શ્રીજી મહારાજને સર્વોપરી જાણ્યા વિના કોઈને છૂટક્યો નથી. આવું બોલ્યા ગોપાલ સ્વામી. વાત કરવી કરજો, નોકરવી કાંઈ નહીં, પણ શ્રીજી મહારાજને સર્વોપરી જાણ્યા વિના કોઈને છૂટક્યો નથી. ગોપાલ સ્વામી આવું કહ્યું તેથી આનંદાનંદ સ્વામી વગેરે સમજતા હતા તે બધા ખૂબ રાજી થયા અને બીજા બોલતા બંધ થયા.
સર્વોપરીની નિષ્ઠા તો સર્વોપરીથી થાય, હરિ નિશ્ચય હરિ દર્શન તો હરિવતે જ કરાય. હીરો વિંધાય છે હીરાથી, નિશ્ચય હરિથી થાય.
હીરો વિંધાય છે હીરાથી, નિશ્ચય હરિથી થાય.
સર્વપરીની કૃપાથી સર્વપરી સમજાય,
સર્વપરીની કૃપાથી સર્વપરી સમજાય,
સર્વપરીની કૃપાથી સર્વપરી સમજાય,
સર્વપરીની કૃપાથી સર્વપરી સમજાય.
સમજાય નહીં આપણને સર્વોપરી ભગવાન,
સમજાય નહીં આપણને સર્વોપરી ભગવાન.
એટલી કૃપા ઓછી છે, નો સમજાય તો એટલી ઓછી છે. એટલી કૃપા ઓછી તો,
એટલી કૃપા ઓછી તો
શ્રી હરિની છે જ્ઞાન,
શ્રી હરિની છે જ્ઞાન,
શ્રી હરિની છે જ્ઞાન,
શ્રી હરિની છે જ્ઞાન.
સમજાય નહીં આપણને સર્વોપરી ભગવાન, ભગવાન સર્વોપરી ન સમજાય તો એટલી આપણે ભગવાનની કૃપા ઓછી છે એમ સમજવું. હજી બરાબર કૃપા નહીં, સાચા અર્થમાં પરમાત્મા સર્વોપરી સમજાવવા જોઈએ. દંભમાં નહીં, હું દંભનું ખંડન કરું. હવે એક મારવાડી ભગતની વાત કરીએ પછી પૂરું કરીએ. બરોબર, એક સમયે શ્રીજી મહારાજ અમદાવાદ પધાર્યા હતા, તે વખતે એક મારવાડી આવ્યો. જોજો, ભગવાનને જેનું કલ્યાણ કરવું હોય એનું આ રીતે કરે. ક્યાંકથી મારવાડી આવી ગયો ને મહારાજને પગે લાગીને બોલ્યો, હે મહારાજ, હું ભૂખ્યો મરું છું. ત્યારે શ્રીજી મહારાજે અયોધ્યા પ્રસાદજીને બોલાવીને કહ્યું કે આને રોટલા ખવડાવો ને તે હંમેશા તમારી ગાડી આંકશે. પછી આનંદાનંદ સ્વામીએ તેને રોટલા ખવાડ્યા ને મંદિરમાં રાખ્યો. તેણે 25 વર્ષ સુધી અયોધ્યા પ્રસાદ મહારાજની ગાડી આંકી. ક્યાંથી ક્યાં કેમના જીવને ક્યાં ગોઠવી દે ને કેવી રીતે એ સેવા કરે ને કેવી રીતે ભગવાન એને ધામમાં લઈ જાય એ કથા આખી અલગ છે, અલૌકિક છે. અક્કલ કામ આપણી આમાં ન કરે, માટે મગજને તાળું મારી ભગવાનને પગે લાગુ. બોલો લ્યો, હવે ભૂખ્યો મરતો તો આવ્યો ને 25 વર્ષ ગાડી હાંકી જોડાઈ ગયો. બોલો, થાય છે ને આવું? સ્વામીને અતિ વાલથી તેને જમાડ્યો, જ્યારથી જમાડ્યો ત્યારથી સ્વામીમાં ખૂબ જ હેત થઈ ગયું. આજીવન તે જેમ સ્વામી કહે એમ જ કરતો, આનંદ સ્વામી કહે એમ જ કરવાનું, બીજી વાત નહીં. પછી તે મારવાડીનો મંદવાડ થયો છેલ્લી ઉંમરે, ત્યારે સ્વામીમાં અતિ હેત હોવાથી મહારાજે એને દર્શન દીધા ને કહ્યું, ચાલ મારા ધામમાં. ત્યારે મારવાડી કે, મારા ગુરુને પૂછી લઉં પછી તમે કહો એમ ન થાય. હા, મહારાજ કે પૂછી લેતો. પછી મારવાડી ભક્ત આનંદાનંદ સ્વામી પાસે આવ્યો અને કહ્યું કે મને બડા મહારાજ કહે છે કે મારા ધામમાં હાલ. શું કીધું? હા, બડા મહારાજ આવ્યા હતા આજ ને મને એમ કહે છે કે અમારા ધામમાં હાલ. સમજાડો, તો ધામ તો એનું છે, બીજા કોઈનું ક્યાં છે? તો શું કરવું? ત્યારે આનંદાનંદ સ્વામી હસી આવો. આનંદાનંદ સ્વામી કહે, જા ભાઈ ધામમાં જા, તારા મોટા ભાગ પુરુષોત્તમ નારાયણ તેડવા ક્યાંથી પધારે. બોલો લ્યો, આદિ સુધી તે અયોધ્યા પ્રસાદની ગાડી હાંકી, હવે શ્રીજી મહારાજ તારી ગાડી હાંકીને તને ધામમાં લઈ જાય. શું અદભુત વાત છે! પુરુષોત્તમ નારાયણ ક્યાંથી તેડવા આવે? તે અમારા વચને સેવા કરી તેનું આ ફળ છે. પછી તે પોતાને આસને પાછો આવ્યો, તરત દેહ મૂકીને ધામમાં ગયો. મહારાજને કે પૂછી આવ્યો, હાલો પાકું કોણ જાણે કયા જન્મના પુન લઈને આવ્યો, મારવાડી આ સત્સંગમાં જોને કેવો ફાયવો. એ મારે વાલ મે રમતા આપી દીધું ધામ, એ જી રમતા રમતા મારે વાલ મે એને આપી દીધું ધામ. દયાળુ શ્રીજી સંત તો આમ કરે છે કામ. જ્ઞાન કરીએ ભાવથી આ સત્સંગની સેવ,
જ્ઞાન કરીએ ભાવથી આ સત્સંગની સેવ,
જ્ઞાન કરીએ ભાવથી આ સત્સંગની સેવ,
જ્ઞાન કરીએ ભાવથી આ સત્સંગની સેવ.
અભાવ ન લઈએ કોઈનો,
અભાવ ન લઈએ કોઈનો,
અભાવ ન લઈએ કોઈનો,
અભાવ ન લઈએ કોઈનો.
મળે દેવાથી દેવ તો તો, મળે દેવાથી દેવ તો તો, મળે દેવાથી દેવ. સેવા કરીએ બહુ પણ, પણ હું ભાઈ સેવા કરીએ બહુ પણ લઈએ જો અભાવ,
સેવા કરીએ બહુ પણ લઈએ જો અભાવ.
હરિધામ તો મળે નહીં,
હરિધામ તો મળે નહીં,
જ્ઞાન રહીએ હાવ,
જ્ઞાન રહીએ હાવ.
હે હાવ ન રહીએ, ભૂત પદવી મળે. અભાવ લઈ ભૂત થાય. બહુ જાજો લીધો હોય તો ભૂતોનો રાજા થાય. આનંદાનંદ સ્વામીને ગ્રંથના વક્તા બનાવ્યા. જો સાંભળો, જ્યારથી માનુભાવાનંદ સ્વામી આનંદાનંદ સ્વામીને અમદાવાદ તેડી ગયા, ત્યારથી આ બંને સંતોને પરસ્પર ખૂબ હેત હતું. આનંદાનંદ સ્વામીએ પોતાના તમામ શિષ્યો, ત્યાગી શિષ્યો માનુભાવાનંદ સ્વામીને સોંપી દીધા હતા. તો માનુભાવાનંદ સ્વામી આનંદાનંદ સ્વામીને ગુરુતુલ્ય માનતા. માનુભાવાનંદ સ્વામીએ અમદાવાદ નરનારાયણ દેવની સમીપમાં રહીને એક ગ્રંથ લખ્યો સંસ્કૃત ભાષામાં. એ ગ્રંથનું નામ શ્રી હરિકૃષ્ણ લીલામૃત. અને આ ગ્રંથમાં કુલ 111 અધ્યાય છે. તેમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ છે. તો પૂર્વાર્ધમાં 59 અધ્યાય છે અને ઉત્તરાર્ધમાં 52 અધ્યાય છે. આ ગ્રંથ સ્વામીએ સંવત 1907 માક્ષર સુદ એકાદશીને દિવસે પૂર્ણ કર્યો છે. આ ગ્રંથમાં બે શ્રોતા વક્તાના સંવાદો છે, બે, એક મુખ્ય અને બીજો ગૌણ. એક સર્વજ્ઞાનંદ સ્વામી અને માણસાના રાજા પૃથ્વીસિંહનો સંવાદ, બીજો આનંદાનંદ સ્વામી અને લાલાબાબુનો અવતાર ગણાતા કપડવંજના ભુદરભાઈ વિપ્રનો. મુખ્ય સંવાદ આનંદાનંદ સ્વામી અને ભુદરભાઈનો છે. સ્વામી વક્તા અને ભુદરભાઈ શ્રોતા છે. હરિકૃષ્ણ લીલામૃતમાં સંસ્કૃત ગ્રંથ છે ભાઈ. આ ગ્રંથમાં સ્વામીના સદગુણોનું વર્ણન કરતા અધ્યાય 4માં મહાનુભાવાનંદ સ્વામી આવું લખે છે, આનંદાનંદ નામાસ્તિન મહાયોગ પદાર્થ ધીહી વિરક્ત ઇન્દ્રિયાર્થેશુ તપસ્વી ચ મિતાશનઃ. અનેક પ્રકારની યોગ કળાઓને જાણનારા, ઇન્દ્રિયો તથા ઇન્દ્રિય જન્ય વિષયોમાં વૈરાગ્યવાળા, તપસ્વી અને મિતાહારી મહાન યોગી આનંદાનંદ સ્વામી હતા. સ્વામી રોજ શ્રીહરિની સેવા અતિ ઉત્સાહપૂર્વક કરતા. તે મહાન બુદ્ધિશાળી અને ઇષ્ટદેવ શ્રીહરિની આજ્ઞામાં તત્પર થઈને રહેનારા હતા. અમદાવાદ તથા જેતલપુરમાં અને ભરૂચનું ભેગું ગણી લો, તેમણે મંદિર બાંધ્યા હતા. તેઓ વિશેષ જેતલપુરને વિશે નિવાસ કરીને રહેતા. અને હવે વિચાર કરો, ઓલા ભુદરભાઈ કોણ? આ સ્વામીના વખાણ આવ્યા. હવે એમના શ્રોતા ભુદરભાઈની વાત કરું છું. આ ભુદરભાઈ મહાન ભક્ત હતા, લાલાબાબુનો અવતાર ગણાતા. તેમને કોઈ સંતાન નહોતું, તેથી પોતાની તમામ સંપત્તિ અમદાવાદ મંદિરને સમર્પણ કરી હતી. કપડવંજમાં પોતે રહેતા તે હવેલી પણ મંદિરને અર્પણ કરેલી. હાલ પણ કપડવંજ મંદિરમાં હવેલી છે. તે હવેલી ભુદરભાઈની હવેલી તરીકે ઓળખાય છે. વિપ્રજ્ઞાતિના તિલકરૂપ ભુદરભાઈ હતા. ગરીબોને સહાય કરનારા હતા, રાજ્યમાં પ્રતિષ્ઠા પામેલા હતા, ઉદાર હૃદયના હતા, સત્યવાદી હતા અને પરમ સદાચારી હતા. ભુદ્રભાઈ બૃહસ્પતિ સમાન બુદ્ધિશાળી હતા, શાસ્ત્રોના અભ્યાસી અને જીતેન્દ્રિય હતા. તેઓ એકવાર જેતલપુર મંદિરે ભગવાનના દર્શન કરવા માટે આવેલા. ત્યાં મંદિરમાં ભગવાનના દર્શન કરી સભામાં બિરાજમાન મહાયોગી આનંદાનંદ સ્વામી પાસે ગયા, એમને દંડવત કર્યા, પગે લાગ્યા, દર્શન કર્યા અને સ્વામીની આગળ બેઠા અને કહ્યું, હે સ્વામી, મેં રાજ્યના સન્માનનો ત્યાગ કર્યો, સ્ત્રી પુત્રાદિકમાં મને મમત્વ નથી, શ્રીહરિની કથા સાંભળવામાં મને હવે રુચિ થઈ છે કે ભગવત ચરિત્ર સાંભળવા છે, માટે હે બુદ્ધિમાન સ્વામી, આપ મને શ્રીહરિના જન્મથી આરંભી અંતર ધ્યાન સુધીના સર્વે ચરિત્ર કહો, કેમ જે આપ શ્રીહરિના તમામ ચરિત્ર હસ્તામલકવત જાણો છો, બાળપણથી જ ભગવાનની ભક્તિમાં રૂચિવાળા છો, સૌ સંતોમાં અગ્રગણ્ય છો, સદ્ધર્મનિષ્ઠ છો, શાસ્ત્રોના રહસ્યને જાણનારા છો અને અતિ વૈરાગવાન છો. ભુદ્રભાઈનો આ પ્રશ્ન સાંભળીને આનંદાનંદ સ્વામીએ તેમને શ્રીહરિની કથા કહેવાનો આરંભ કર્યો. જ્યારે સ્વામી ચરિત્ર કહેવા લાગ્યા ત્યારે દેશો દેશથી અનેક સંતો ભક્તો કથા શ્રવણ કરવા આવ્યા, સત્યાદિક લોકથી બ્રહ્માદિક દેવો ઋષિમુનિઓ આવ્યા, પાતાળમાંથી શેજનાગ સહિત સર્પો આવ્યા, બોલો, કૈલાસથી ગણપતિને કાર્તિક સ્વામીને શિવજીન હા પાર્વતીજીન, આ સિવાય 14 લોકમાં રહેલા અસંખ્ય ભક્તો આનંદાનંદ સ્વામીના મુખથી સર્વાવતારી શ્રીહરિની કથા શ્રવણ કરવાની ઈચ્છાથી ત્યાં આવ્યા. સૌએ સ્વામી આનંદાનંદજીના દર્શન કર્યા, પૂજન કરી સભામાં પોતાનું આસન લીધું. પછી સ્વામીએ ભાવ વિભોર બની શ્રીહરિને અંતરમાં ધારવી, ભક્તિપૂર્વક કથા હવને સંભળાવી અને આજે કથા સંભળાવી એનો જ મહાનુભાવાનંદ સ્વામીએ ગ્રંથ કર્યો. એ ગ્રંથનું નામ જ શ્રી હરિકૃષ્ણ લીલામૃત ગ્રંથ અને એમાં સ્વામીને મુખ્ય વક્તા ભુદ્ધરબેન શ્રોતા તરીકે સ્વામીએ નોંધ્યા. અમર થઈ ગયા ગ્રંથ આર્ય શ્રોતા વક્તા. જ્યારે કથા પૂર્ણ થઈ ત્યારે મુખ્ય શ્રોતા ભુદ્ધરભાઈને સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનને વિશે દ્રઢ મતિ થઈ અને આત્મજ્ઞાન પક્વ થયું. પછી સ્વામીએ કહ્યું, હવે તમારે કાંઈ પૂછવું હોય તો ભુદ્ધરભાઈ પૂછો. ત્યારે તે કહે, હે મહામુનિ, આપના મુખ થકી શ્રીહરિની પવિત્ર અમૃતમય કથા શ્રવણ કરવાથી હવે મને કોઈ માયિક આસક્તિ રહી નથી. આપની કૃપાથી સર્વે લૌકિક ભોગ માત્ર નાશવંત અને દુઃખદાયી દેખાય છે. કેવળ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશે જ મારું મન પ્રેમપૂર્વક જોડાયું છે. હે સ્વામી, આ જીવનો કોઈ ભાઈ નથી, કોઈ પુત્ર નથી, કોઈ સ્ત્રી કે મા બાપ નથી, હું તો સચ્ચિદાનંદ બ્રહ્મ છું, અક્ષર બ્રહ્મ એવો શ્રીહરિનો દાસ છું અને આપની કૃપાથી અહો જુઓ તો ખરા સ્વામી, આ સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા છે, આપ આજ્ઞા આપો તો હું અક્ષરધામમાં જાઉં.
સ્વામી બોલ્યા સ્નેહથી રાજી થઈને અપાર, આ કથામૃતનું ફળ તો કરે છે માયા પાર, આપે અક્ષરધામ પ્રાપ્તિ અખંડ શ્રીહરિ સેવ, રાજી થઈ મારો વાલમો આવે તેડવા તત્ખે, આ કથામૃતનું આવું ફળ છે, સુખે પધારો ધામમાં શ્રીજી સેવામાં સદાય, આ રીતે જીવે જગમાં તેને જ ધન્ય કહેવાય, આ રીતે જીવે જગમાં તેને જ ધન્ય કહેવાય.
લો આંબળો, આવી રીતે પોતાની છેલ્લી અવસ્થા ભગવાનના મંદિરમાં આવીને વિતાવે, સંતોનો સમાગમ ને કથા વાર્તા સાંભળે અને મહારાજ તેડવા આવે એટલે સીધા ધામ ભેળા થાય, આ રીતનું જીવે એની જિંદગી ધન્ય કહેવાય. પછી જ્યારે ભુદ્રભાઈએ ભૌતિક દેહનો ત્યાગ કર્યો, દિવ્ય દેહ ધરી ઇન્દ્રાદિક દેવોએ જેમની પૂજા કરી છે એવા તે ભક્તરાજ શ્રીહરિ સાથે દિવ્ય વિમાનમાં બેસી અક્ષરધામમાં ગયા. મહાન યોગી વર્ય આનંદાનંદ સ્વામીએ આ રીતે અનંત જીવોનું કલ્યાણ કર્યું છે. ભાઈ ખેટ લાઈન ધામમાં પુગાડી દીધા.
મોટા સંતને સેવતા અગણિત પામ્યા પાર, મોટા સંતને સેવતા અગણિત પામ્યા પાર, તેથી શ્રીજી લાવ્યાતા, તેથી શ્રીજી લાવ્યાતા, સાથે સંતો અપાર,
સાથે સંતો અપાર,
તેથી સાથે સંતો અપાર.
મોટા સંત ને સેવતા અગણિત પામ્યા પાર લાભ લીધો તે તરી ગયા લાભ લીધો તે તરી ગયા ને મોરખ ગોથા ખાય
મોરખ ગોથા ખાય
જ્ઞાન જીવન જો સમજીએ
જ્ઞાન જીવન જો સમજીએ
તો જટધામે જવાય જટધામે જવાય મોટા સંત ને સેવતા અગણિત પામ્યા પાર
મોટા સંત ને સેવતા
સહજાનંદ સ્વામી મહારાજ.